ඊළඟට ගරු දයාසිරි ජයසේකර මහත්මයා ඔබතුමාට මිනිත්තු 6ක කාලයක් තියෙනවා.
මුලසරණ මන්ත්‍රීතුමනි විශේෂයෙන්ම කරුණු කීපයක් අතු කරන්න කැමතියි. විශේෂයෙන්ම අද මේ මහා බැංකුව පිළිබඳව මම හිතන්නේ අපේ චන්දන විරක්කුඩි මහත්මයාත් කතා කරා. දැන් මේ රටේ විශාල ආර්ථික අවපාතයක් අර්බුදයක් ඇතිලා තියෙන අවස්ථාවක් මේක. ඒ වගේ වෙලාවක මේ රටේ මහා බැංකුව ක්‍රියා කරන ක්‍රියාවලිය තුළ තමයි මේ රටේ සමස්ත බැංකුත් මේ රටේ සියලු ආර්ථික කටයුතු සම්පූර්ණයෙන් වැඩ කටයුතු ටික කරන්නේ. දැන් උදාහරණයක් ගත්තොත් මහා බැංකුවේ බැංකු පොලිය එයාට මහා බැංකුවේ වැඩ කරන අයට 1%. හැබැයි මේ සාමාන්‍යයෙන් අපේ ගම්වල ඉන්න අහිංසක මිනිස්සු ගිහිල්ලා බැංකුවට ගිහිල්ලා ගත්තොත් පොලිය 20.5%. හැම්ද තමන්ට තියෙනකොට බෙදා ගන්නවා කියන්නේ ඒක තමයි. ඕක මේක ස්වාධීනයි කියලා කරනකොට වැඩපිළිවෙල අපි මේකට දිගින් දිගටම කතා කරා යම් ප්‍රමාණයක් ස්වාධීනතාවය දෙන්න කියලා. දැන් අද මහා බැංකුව අධිපතිවරයා ඇතුළු සියලු දෙනාම ගෙනලා කතා කරපුවාම පඩි වැඩි කර ගැනීම සම්බන්ධව සාමූහික කිවිසුමක් මත තමයි මේ කරේ කියලා එතුමල්ල කියන්නේ. හැබැයි මහා බැංකුවේ තියෙන වෘත්තීය සමිති සමග එහෙම කිවිසුමක් අත්සන් කළා තියෙනවද කියලා අපි දන්නෙත් නැහැ. මොකද කම්කරු දෙපාර්තමේන්තුවේ එහෙම එකක් ලියාපදිංචිලා නැහැ. ඒතර කම්කරු දෙපාර්තමේන්තුවේ මහා බැංකුව සහ මහා බැංකුවට අයිති වෘත්තීය සමිති දෙකොල්ල අතර ඇතිලා තිබෙන කිවිසුමක් කම්කරු කොමසාරිස්වරයාගේ අනුමැතිය ලබාගෙන නැත්නම් ඒක නීත්‍යානුකූල නැහැ. එතකොට මේ පඩි වැඩි කිරීම නීත්‍යානුකූල නැහැ ඇත්ත වශයෙන්. එතකොට මේ විදිහට ගියොත් දැන් ජල සම්පාදන මණ්ඩලයේ වරායේ ඊළඟට තෙල් සංස්ථාවේ ඊළඟට අනිකුත් ආයතනවල විශාල ගණනක් විදුලි බල මණ්ඩලයේ මේ හැම ආයතනයක්ම සාමූහික කිවිසුමක් ඇති කරගෙන තිබෙනවා ඒකේ පරිපාලනධාරීන් සහ පරිපාලන සෞර්ජ්‍ය සමිතිය අතර. හැබැයි දැන් එහෙම අත්සන් කළා තියෙන අයට මේවා ලියාපදිංච කළා කම්කරු දෙපාර්තමේන්තුවේ ලියාපදිංච කළා තියෙන අයටවත් පරිවැඩි කරගන්න මේ ආණ්ඩුව ඉඩ දෙන්නේ නැහැ. මම දන්නවා විදුලි බල අමාත්‍යවරයා කිලින්ම ඒක තහනම් කරා. ඒ පරිවැඩි කිරීම සම්පූර්ණයෙන් එතුමා අත්විඳවල තියෙන. ඒක සමහරවිට හොඳ දෙයක් වෙන්න පුළුවන් සමහරවිට තිබෙන තත්ත්වයන් එක්ක සියලු දෙනාට අමාරු තත්ත්වයක තියෙන. හැබැයි මේක තමයි අද ඇති කරලා තිබෙන තත්ත්වය. ඉතින් ඒ නිසා නැවත මේක ගැන අපි සොයා බැලීම අත්‍යවශ්‍ය කාරණයක්. අද මේ රටේ මිනිස්සු රුපියල් 20,000ක් කිල්ලා පාරවල් දිගේ වෘත්තීය සමිති උද්ඝෝෂණ කරා. මිනිස්සුන්ට ජීවත් වෙන විදියක් නැහැ කිය. රුපියල් 20,000ක් කිල්ලා පඩි වැඩි කරන්න කියලා ඉල්ලුව පාර දිගේ ගියාට කඳුළු ගෑස් ගාලා එලෝලා ආණ්ඩුව රුපියල් 10,000කින් පඩි වැඩි කරනවා කියලා. ඒකත් ජනවාරි මාසෙත් නැහැ, පෙබරවාරිත් නැහැ, මාර්තුත් නැහැ, අප්‍රේලුත් නැහැ කියලා අප්‍රේලි දා දෙනවා කියලා. තාම 7-5ක් මිනිස්සුන්ට හම්බෙලා නැහැ. හැබැයි 140කින් 150කින් 160කින් මහ බැංකුවේ පඩි වැඩි කර ගැනීම සම්බන්ධව උන්ට කිසි ප්‍රශ්නයක් නැහැ. ඒ නිසා මෙතන විශාල අර්බුදයක් තිබෙනවා. ඒ නිසා මේ අර්බුදය ආණ්ඩුව පැහැදිලිව තේරුම් අරගෙන මෙවැනි බලයක් ලබා දිය යුතුද නැද්ද කියන කාරණය පිළිබඳව අපි යම් තීන්දුවක් ගත යුතුයි කියලා මම විශ්වාස කරනවා. අනිත් දෙවෙනි කාරණය තමයි විශේෂයෙන්ම දැන් අද බලන්න 2022 රාජ්‍ය ණය ගැනීම නතර කරලා නැත්තම් අපේ දේශීය විදේශීය ණය ප්‍රමාණය අඩු කර ගැනීම සඳහා ක්‍රියාවලිය ක්‍රියාත්මක කරනවා කියලා කිව්වා. හැබැයි දැන් මොකද වෙලා තියෙන්නේ? රාජ්‍ය ණය 2022 දළ ජාතික නිෂ්පාදනයේ ප්‍රතිශතයක් ලෙස 100%120%. මධ්‍යම රජයේ ණය දළ ජාතික නිෂ්පාදනයේ ප්‍රතිශතයක් ලෙස ණය ප්‍රමාණය ගත්තම 100%128 2023. මේ මධ්‍යම රජයේ ණය ප්‍රමාණය මේ කාලවකවානුව තුළ 21%කින් වැඩිලා තියෙනවා. නැත්තම් ඩොලර් බිලියන 16.6කින් වැඩිලා තිබෙනවා. එතන මේ රටේ ආර්ථිකය එක පැත්තකින් ණය ගැනීම අඩු කරලා තිබෙනවා කියලා කිව්වට ඩොලර් බිලියන 16කින් මේ ණය ගැනීම ප්‍රමාණය වැඩි වෙලා තිබෙනවා. 7-5ක්වත් ආපහු නොගෙවන තත්ත්වයක් තුල පවා. ඒ නිසා මේක ඉතාම භයානක තත්ත්වයකට රට ඇදවැටෙන තත්ත්වයක තමයි තල්ලු වෙමින් යන්නේ. ඒ නිසා මේ ගොඩගත්තයි කියන රට ගොඩගත්තයි කියලා අපිට පෙන්වන්න බැරි සංඛ්‍යාලේඛන ගණනාවක් අනෙක් පැත්තට රට හමු වෙ තිබෙනවා කියන එකත් මේකෙදි මම මතක් කරන්න කැමතියි. ඒ වගේම විශේෂයෙන් අපේ විවක්ෂනායකතුමාට මම ස්තුතිවන්ත වෙනවා. විශේෂයෙන් එතුමා දිගින් දිගටම මේ සම්බන්ධව කතා කරා. විශේෂයෙන් අපේ පල්ලෑ මට්ටමේ ඉන්න ග්‍රාමීය මේ රටේ 145ක් 50ක් විතර ග්‍රාමීය මට්ටමේ තිබෙන අපේ ග්‍රාමීය ජනතාව රැකබලා ගන්න කුඩා හා මධ්‍ය පරිමාණ ව්‍යාපාරිකයන්. මේ අයගේ දුක් ගැනවිල්ල දිගින් දිගටම අපි කතා කෙරුවා. පාර්ලිමේන්තුව අපි දිගින් දිගට මේ සම්බන්ධව කතා කරලා තිබෙනවා. මේ පරාඩේ නීතිය තුළ විශාල වශයෙන් අපේ ග්‍රාමීය මට්ටමේ කුඩා කර්මාන්තකරුවෝ කුඩා ව්‍යාපාරිකයෝ මේ අයට ඇති වෙලා තිබුණා. ඔබ දන්නවා දිගින් දිගටම පාස්කු ප්‍රහාරය ඉඳලා ගත්තන් පස්සේ 2020 කොවිඩ් ඇවිල්ලා 2020-21 ඊළඟට ඇවිල්ලා ආර්ථික කඩාවැටීම මේ සියල්ල මත. ඒ වගේම 75%කින් විතර විදුලි බලය වැඩි වෙලා ඊළඟට ජල බිල වැඩි වෙලා මේවැනි තත්ත්වයක් තුළ කොස්ට් ඔෆ් ප්‍රොඩක්ෂන් නැත්නම් නිෂ්පාදන වියදම 50%කින් විතර වැඩිලා තිබෙන තත්ත්වයක් තුළ ඉතාම අමාරුවෙන් ඔවුන් ක්‍රියා කරගෙන ගියේ මේ කර්මාන්ත දිග ආරක්ෂා කරගෙන. නමුත් අද වෙනකොට මේ සංඛ්‍යා ලේඛන හා දත්ත 90 ශුද්ධ මධ්‍ය පරිමාණ කර්මාන්ත ව්‍යසායකයන් 59,100ක් තාවකාලිකව ඇහිලා කියලා තියෙනවා.
තව විනාඩියකින් අවසන් කරන්න.
241,000 ප්‍රමාණයක් සම්පූර්ණයෙන් කුඩා කර්මාන්තව ඇහිලා කියලා තිබෙනවා. මෙවැනි තත්ත්වයක් තිබෙන්නේ. ඒ නිසා අපි ආණ්ඩුව දැන් ජනාධිපතිවරයා කියනවා මේ සම්බන්ධව පරාඩේ නීතිය වහාම අවශ්‍ය කරන්න කටයුතු කරනවා කියලා. හැබැයි ඊයේ අදත් මේ හැමතරම ගම්වල මේ බැංකු ටික ගිහිල්ලා එක දිගට මේ ආණ්ඩුව තීන්දුවක් කරන් තියෙද්දි දිගින් දිගටම ගිහිල්ලා උන්ගේ දේපල වෙන්දේසි කරන
අවසන් කරන
ආණ්ඩුව මොකද කරන්නේ මේකට ගන්න පියවරක් නැහැ. ඉතින් ඒ නිසා ඒ වගේම මම කියන්නේ කැමති මම දැක්ක ඊයේ පෙරේදා
කාලේ අවසන් කරන
ශ්‍රී ලංකන යාලා ඉන්න එක දැන් විකුණන්න දාලා තියෙනවා. දැන් විකුණන්න කලින් අමාත්‍යවරයා ගිහිල්ලා ඒ මාධ්‍ය ටිකත් අරන් ගිහිල්ලා අනිත් පැත්තේ නිලධාරී ටිකත් තියාගෙන ඒගොල්ලන්ට කියනවා දැන් බලන්නකෝ මට මේක විකුණ ගන්න විදියක් නැහැනේ. මේක විකුණ ගන්න විදියක් නැහැනේ මේ වල කරන ප්‍රශ්න වලින්. දැන් මොකද්ද මේ කරන්න දැන්? ඉතාලි ඉක්මනින් විකුණ ගැනීම සඳහා වන වැඩපිළිලකට ශ්‍රී ලංකන යාලා ඉන්න එක වටන වැඩපිළිල තමයි ක්‍රියාත්මක කරන්න යන්නේ. ඒ නිසා මම හිතනවා මේ රටේ ජාතික සම්පත් රැක ගන්න ඕන වෙලාවක ජාතික සම්පත් කුණු කොල්ලෙට විකුණ ගැනීම සඳහා වන ක්‍රියාවලියට තවදුරටත් ආණ්ඩුව ක්‍රියා කරමින් ඉන්නවා. ඒ සඳහා අපගේ විරෝධතාවයත් ප්‍රකාශ කරමින් ඔබතුමා ලබා දෙන කාලය සුවඳ වෙමින් පෙමින් මගේ වචන ස්වල්පව අවසන් කරනවා.
ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා. මීළඟට නලින් බණ්ඩාර ගරු මන්ත්‍රීතුමා ඔබතුමාට මිනිත්තු 10ක කාලයක්
තියෙනවා. බොහොම ස්තුතියි. විශේෂයෙන්ම ගලු මොනාශ්‍රේ මන්ත්‍රීමනි, අද අපි මේ 2024 වසරේ මාර්තු මාසයේ ආරම්භ වීමත් එක්ක තමයි අපි මේ පාර්ලිමේන්තුව රැස් වෙලා ඉන්නේ. මම දැක්කා ජනාධිපතිතුමා මීට දින කිහිපයකට කලින් මේ රටේ ගොවියා ගැන කතා කරන්න, ගොවිතැන ගැන කතා කරන්න නිලධාරී මණ්ඩලයක් එක්ක සාකච්ඡාවක් පවත්වලා තිබුණා. ඒ සාකච්ඡාවට ඩඩ්ලි සිරිසේන මහත්තයත් සම්බන්ධ වෙලා හිටියා. එතුමා බොහොම හොඳ හැඟ කිලි පොලා යන කතාවක් කිව්වා. ජනාධිපතිතුමා ඉදිරියේ කියනවා මේ රටේ ගොවියා නෙමෙයිලු අද ගොවිතැනට එහෙම නැත්තම් වී වලට නියමිත මිලක් නැහැ කියන්නේ විපක්ෂයේ මන්ත්‍රීවරුලු. මේ රටේ ගොවියන්ට ප්‍රශ්න නැහැලු. මේක මාර කතාවක්. මම දන්නවා රම්පාරේ අපේ මන්ත්‍රීතුමා එනවා, විමලවීර දිසානායක මැතිතුමා. මම එතුමාගෙනුත් අහනවා අර රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා ඉස්සරහ ඩඩ්ලි සිරිසේන මහත්තයා කියපු විදියට මේ රටේ ගොවියන්ට ප්‍රශ්න නැද්ද? අම්පාරේ මේ දවස්වල නාමල්ලොය, උහන, දමන, ඒ වගේම පොතුවිල, පානම, ඒ වගේම ලාහුගල මේ පැතිවල වී කැපෙනවා, වී කිරනවා. ඔබතුමා කියන්නකෝ වී වලට සාධාරණ මිලක් ලැබෙනවද කියලා? ඒ මිල ප්‍රමාණවත්ද?
120යි.
ඔබතුමා කියනවා කිසිදාවක් කිව්වේ නැහැ කියලා. ඒ කතාවෙන් පේනවා වී වලට ඒ සාධාරණ මිලක් ලැබෙන්නේ නැහැ කියලා. ඈ හාල් 220යි. එතකොට මෙතන ඉන්න අපේ කිංස් නෙල්සන් පොළොන්නරුවේ මන්ත්‍රීතුමා, දැන් ඩඩ්ලි සිරිසේන මහත්තයාත් එතුමාගේ දිස්ත්‍රික්කේ දැන් ඩඩ්ඩසිරිසේන මහත්තයාලන් කියනවා ජනාධිපති ළඟට කියලා ගොවියෝ ප්‍රශ්න කරන්නේ නැහැ, ගොවියෝ වී වලට සාධාරණ මිලක් නැහැ කියන්නේ නැහැ. මේක කියන්නේ පාර්ලිමේන්තුවේ විපක්ෂ මන්ත්‍රීවරු කියලා. ඔව් අපි කියනවා. ඒ අපි කියන්නේ ගොවියන්ගේ හඬ තමයි. ගොවියෝ කියන හින්දා තමයි අපි කියන්නේ. අපි යන යන දිස්ත්‍රික්කයක් දිස්ත්‍රික්කයක් ගානේ කුරුණෑගල වෙන්න පුළුවන්, අනුරාධපුරේ වෙන්න පුළුවන්, පොළොන්නරුව වෙන්න පුළුවන්. ගිය සතියේ මම දවස් 3ක් අම්පාර පොතුවිල් පැත්තේ හිටියා. ඒ හැම ගොවියම කියන්නේ වී වලට සාධාරණ මිලක් නැහැ කියලා. ඒතරක් නෙමෙයි වී මිල දී ගන්න වෙළඳොත් නැහැ කියනවා. එදා ලාහුගලදී මට කිව්වා වෙළඳනම් වී ගබඩා වලට වී අලෙවි මණ්ඩලයේ මිල දී ගැනීමක් කරනවා. මේ සැරේ මිල දී ගැනීමක් කරන්නේ නැහැ. මහා පරිමාණ ව්‍යාපාරිකෝ තමන්ගේ තරවකරුව දාලා තොටු දෙකට වී ගන්නවා කියලා. ඒකත් තමන්ගේ අවශ්‍ය වෙලාවට වී ටික දෙන්න විදියක් නැහැ කියලා. මොකද ගොවියා වී ටික කැපුණු ගමන් ඉස්සෙල්ලා මේකෙන් කොටහක් ගන්නවා තමන්ගේ ගොස්තිය බඩු ටික බේරගන්න. රත්තරන් බඩු වෙන්න පුළුවන්, කෘෂි උපකරණ වෙන්න පුළුවන්, ට්‍රැක්ටරේ වෙන්න පුළුවන්, ඒවා බේරගන්න වී ටිකක් විකුණනවා. ඒ නිසා මේ රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා ඉස්සරහට ගිහිල්ලා ලංකාවේ ඉන්න ලොකුම වීමෝල් හිමියාගේ වචනේ දාහලා මේ රටේ ආර්ථික ප්‍රතිපත්ති කුසිකර්ම ප්‍රතිපත්ති හදන්න කියලා මම ජනාධිපතිවරයන් ඇතුළු මේ ආණ්ඩුවෙන් අහනවා. ඒ නිසා අද සැබෑවෙම ගොවියට ප්‍රශ්නයක් තියෙනවා. ගොවියට සාධාරණ මිලක් ලැබෙන්නේ නැහැ. ගොවියාගේ නිෂ්පාදන වියදම වෙනද වගේ නෙමෙයි විශාල වශයෙන් වැඩි වෙලා තියෙනවා. තෙල් වල විල වැඩි. ඒ වගේම අනෙකුත් කෘෂි උපකරණ වල කුලී වැඩි. පොහොර ටික වැඩි. ඒ නිසා පැහැදිලිවම මම ජනාධිපතිතුමාගෙන් කියනවා ඔබතුමා ඩඩ්ලි සිරිසේන මහත්තයාගෙන් අහලා නම් මේ රටේ ගොවියා ගැන තීන්දුව తీරන ගන්න කියලා. අපේ රටේ ගොවියන්ට දෙයියන්ගෙම පිහිටයි. ඒ වගේම ගරු මූලාසනේ මන්ත්‍රීතුමනි මම දැක්කා, මේක මම දැක්කේ නෑ, මම අදගත්තු තීන්දුවක්ද එහෙම නැත්නම් මේ රජයේ තීන්දුවක් අරගෙන තියෙනවා කියලා. මේ විපක්ෂයේ අපේ සජිත් ප්‍රේමදාස මහත්තයා කටයුතු කරමින් යනවා සක්වල වැඩසටහන. සක්වල වැඩසටහන, මේ සක්වල වැඩසටහන නතර කරන්න රජය තීන්දුවක් කරන් කියලා, මේ දේශපාලනය කරනවා කියලා පාසල් අතුරට කියලා. ඒක ඇත්තද දන්නේ නැහැ, අපි හොයමින් යනවා මේක ඇත්තද කියලා. ඒක ඇත්ත නම් අපිට කියන්න තියෙන්නේ මේ රටේ ප්‍රධාන ශ්‍රේෂ්ඨ දෙකක් විශේෂයෙන් අධ්‍යාපනය සහ සෞඛ්‍ය තෝරගෙන විපක්ෂ නායකතුමා වැඩ කටයුතු කරමින් ඉන්නේ. සැබවින්ම මේ රටේ එතෙක් මෙතෙක් පත්තුණු වැඩිම වැඩ කොටසක් කරන විපක්ෂ නායකවරයා විදිහට එතුමාට කරන ඉල්ලීම් ප්‍රමාණය දැක්කම අපිට තේරෙනවා පාසලකට ගියාම පාසල්වල මොනතරම් ප්‍රශ්න තියෙනවද කියලා. එතුමාගෙන් සුහුරු උපන්ති කාමර එහෙම නැත්නම් බස් රථ විතරක් නෙමෙයි ඉල්ලන්නේ, තව නොයෙක් දේවල් පාසල් වලින් ඉල්ලනවා. ඒ නිසා පාසල් වල අඩුපාඩු වලට යම් හරි ශක්තියක් දෙන අපේ විපක්ෂ නායක සජිත් ප්‍රේමදාස මහත්තයාගේ මේ කටයුත්තට රජය අකුල් නැගන්න කටයුතු කරනවා නම් මම හිතන්නේ ඒක විශාල ගැටලුවක් බවට පත් වෙයි ඉදිරියේදී. මම හිතන්නේ අධ්‍යාපන ඇමතුමා නම් මේකට මැදිහත් වෙයි කියලා. එතුමා බොහොම කෘතහස්තව දකිනවා මේ වැඩ කටයුත්ත. හැබැයි රජය කැබිනට් මණ්ඩලයේ විදිහට මෙහෙම තීන්දුවක් කරන් තියෙනවා නම් මම හිතන්නේ මේ රටේ අහිංසක පාසල් දරුවන්ගේ අධ්‍යාපනයටත් ඒ වගේම විතාම අමාරුවෙන් ආර්ථික ප්‍රශ්න මැද්දේ තමන්ගේ දරුවාට උගන්වන දෙමව්පියන්ටත් කරන අසාධාරණයක් විදිහට තමයි මම මේක දකින්නේ. විශේෂයෙන්ම අපි අද ඉන්නේ මැතිවරණ වසරක. මැතිවරණ වසරක ජනාධිපතිතුමාගේ කැමැත්තමත් අවශ්‍ය නැහැ, අකමැත්ත අවශ්‍ය නැහැ. මේ අවුරුද්ද නියමිත කාලේ ජනාධිපතිවරණය පැවැත්වීම මේ රජය ඒ වගේම මැතිවරණ කොමිසම කළ යුතුව තියෙනවා. මොකද රටේ නීතිය තමයි ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව. හැබැයි අපි දැක්කා ඊයේ පොහොට්ටුවේ අය අර බැසිල් මහත්තයා වායේ ඇමරිකාවෙන් ගෙනල්ලා අපිට මතකයි මීට අවුරුද්දකට කලින් අර පැනලා යන්න ආදද්දි බොහොම මාරුවෙන් ජනතාවගෙන් බේරිලා එළියට පැනගත්තු බැසිල් මහත්තයා ඊයේ පිළිගන්නලත් ගොඩාක් පොහොට්ටුවේ ගිහිල්ලා හිටියා. ඒක හොඳයි. අපේ රෝහිත අබේගුණවර්ධන මහත්තයාත් ගිහිල්ලා හිටියද මතක නැහැ. ගිහිල්ලා හිටියා අර අත උසලා කියනවා. ඉතින් දැන් අපිට පේනවා ජනාධිපතිවරණයද පාර්ලිමේන්තු මැතිවරණයද කියලා දෙගිඩියාවකුත් ඇති වෙලා තියෙනවා. හැබැයි මේ මොන මැතිවරණ තිබ්බත් සමග ජන බලවේගය විදියට අපි සූදානම් මේ මැතිවරණය ජයග්‍රහීව අවසන් කරන්න. මොකද මේ රටේ අද මිනිස්සුන්ට ඇත්ත දේශපාලන ව්‍යාපාරයක් විශ්වාස කරන්න පුළුවන් දේශපාලන ව්‍යාපාරයක් අදට ගැලපෙන හෙටට ගැලපෙන ආර්ථික ගොඩබිමක් ක්‍රියාත්මක කරන්න ඒ විශ්වාසය තියෙන දේශපාලන ව්‍යාපාරයක් විදියට තියෙන සමග ජන බලවේගය. අනිත් අයට තියෙන්නේ එක පැත්තකින් බංකොලොත් වෙලා රට බංකොලොත් භාවයට පත් කරලා ජනතාව ඉදිරියට යන්න බැරි දේශපාලන ව්‍යාපාර කිහිපයක් ගණනාවක් තියෙනවා. ඒ වගේම බොරුව සමාජගත කරලා යල්පණගේ ආර්ථික වැඩපිළිවෙළ තමන්ගේ යටසාක්කුවේ සකලිසන් සාක්කුවේ දාගෙන රටේ ජනතාව තුළ වෛරය, ක්‍රෝධය, ඊර්ෂ්‍යාව, කුහකත්වය පදනම් කරගෙන දේශපාලනය කරන දේශපාලන ව්‍යාපාර තියෙනවා. හැබැයි ඇත්ත පදනම් කරගත්තු, සත්‍ය පදනම් කරගත්තු, ප්‍රායෝගිකව මේ රටේ පැල කරන්න පුළුවන් ආර්ථික වැඩපිළිවෙළකුත් එක්ක ලෝකෙත් එක්ක බද්ධ වෙලා කටයුතු කරන්න පුළුවන් දේශපාලන ව්‍යාපාරයක් තියෙන්නේ සමගි ජන බලවේගය විතරයි. ඒ නිසා අපි සමගි ජන බලවේගය බැසිල් මහත්තයා කලින් ගේනවා නම් පාර්ලිමේන්තු මැතිවරණයක් අපි ඒකට සූදානම්. ඒ වගේම රටේ ව්‍යවස්ථාවට අනුව නීත්‍යානුකූලව ඒ කාල පරිච්ඡේදය ඇතුළත තියන්න ඕන ජනාධිපතිවරණය නම් අපි ඒකට සූදානම්. මොකද අපිට ආයේ ඇනගන්න බෑ. අපේ රටේ ජනතාව 169ක් ගෙන් අතිබහුතරයක් දැන් පිළිගන්නවා ඒගොල්ලෝ වරද්ද ගත්තා කියලා 2019 ජනාධිපති වෙන්නේ 169ක්. ඕකෙන් ඉතින් 110 15 කොහොමත් පොහොට්ටුවට ඉතුරු වෙයි. එයාලට ඒ යාන්ත්‍රණයක් තියෙනවා, ඒ පිරිසක් ඉන්නවා. හැබැයි අතිබහුතරයක් පොහොට්ටුවෙන් එළියට ගිය අය අද කඳවර සොයමින් ඉන්නවා. හැබැයි 156ක එදා ජනවරමක් ගත්ත සජිත් ප්‍රේමදාස මැතිතුමා එදත් නිවැරදි ආර්ථික වැඩපිළිවෙළ ගැන කතා කරලා තමයි පෙරදුනේ. එතුමා අදත් ඒ ආර්ථික වැඩපිළිවෙළ එතනින් එහාට ගිහිල්ලා මේ රටේ ජනතාවට නිවැරදි ගෘහ ආර්ථිකයක් එක්ක රටේ ආර්ථිකය දියුණු කරන වැඩපිළිවෙළක් එක්ක අපි අද ඉදිරිපත් කරලා තියෙනවා. හැබැයි අපි ඒක ලෝකෙත් එක්ක බද්ධ කරපු ආර්ථික වැඩපිළිවෙළක්. අපි ලිංග වැඩි ආර්ථික වැඩපිළිවෙළක් නෙමෙයි. මම හැමදාම කියනවා අපිට සේවා ආර්ථිකය තුලින් අපේ රටේ විශාල ගමනක් යන්න තිබුණා. එදා අපි පෞද්ගලික විශ්වවිද්‍යාල ටික හැදුවා නම් අද මේ රට මේ දකුණු ආසියාව විතරක් නෙමෙයි අග්‍රදිග ආසියාව, ඒ වගේම මැද පෙරදිග ඉලක්ක කරගත්තු, දියුණුවෙන් පවතින අප්‍රිකානු කලාපයේ ඉලක්ක කරගත්තු දැවන්ත ආර්ථික සේවා අධ්‍යාපන සේවා සපයන මධ්‍යස්ථානයක් විදිහට අපිට ඉතාම වේගෙන් ඉස්සරහට අවිලා අපේ රට විශාල ඩොලර් ප්‍රමාණයක් උපයන්න පුළුවන් මධ්‍යස්ථානයක් බවට පත් කරන්න තිබුණා. හැබැයි ඒ අවස්ථාව අපිට නැති කරේ මේ රටේ කුහක දේශපාලන ව්‍යාපාර. හැමදාමත්ම පෞද්ගලික විශ්වවිද්‍යාලවලට විරුද්ධව පෙනී සිටපු, හැමදාම තමන්ගේ මේ රටේ ශිෂ්‍යයන්ව තමන්ගේ දේශපාලන අතකොළු බවට පත් කරගත්තු ව්‍යාපාර මේ රටේ තරුණයව අනාථ කරා විතරක් නෙවෙයි මේ රටේ ආර්ථිකයත් බංගලොස් බවට අරගෙන ගියා. ඒ වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරන අද අපි මේ කලාපයේම අධ්‍යාපන සේවා සපයන මධ්‍යස්ථානයක් මර්මස්ථානයක් බවට පත් වෙනවා. හැබැයි ඒගොල්ලන්ගේ දරුවෝ ගිහිල්ලා වෙන විශ්වවිද්‍යාලවල පිටරට අධ්‍යාපනය, පෞද්ගලික විශ්වවිද්‍යාල අධ්‍යාපනය ලබන එක ඒගොල්ලන්ට කැපයි. හැබැයි මේ රටේ තරුණයන්ට දරුවන්ට අකපයි පෞද්ගලික විශ්වවිද්‍යාල. ඒ නිසා මම පැහැදිලිවම කියනවා මට මේට වඩා කාලය නැහැ. නමුත් අපි රටක් ඉදිරියට මේ බංගලොත් භාවයට යන්න අපිට රටක් ඉදිරියට යන්න බලපාපු ප්‍රධාන කාරණයක් තමයි අපි නිවැරදි ආර්ථික වැඩපිළිවෙළ අඳුරගෙන නොගැනීම සහ අපි 94න් පස්සේ එදා ප්‍රේමදාස මහත්තයා නතර කරුවන් පස්සේ ආර්ථික නිවැරදි තීන්දුව නොගැනීම. ඒ නිසා අපි මේ 2024 වෙනසක් හදන වසර තුළ අපි අනිවාර්යෙන් මේ නිවැරදි ආර්ථික වැඩපිළිවෙළත් එක්ක මේ රට නිවැරදි ආර්ථික ගමනක් සහිත වේගවත් ආර්ථිකයක් ක්‍රියාත්මක කරන රටක් බවට පත් වෙනවා.
ඊළඟට ස්තුති කරමන්තුමා, ඊළඟට ගරු වඩුවෙල් සුරේස් මන්තුමා, මිනිත්තු 10ක කාලයක්
තිබෙනවා. ගරු මන්තුමනි, සභේ තලවේදාංගේ රටත් කොණ්ඩරකන්ද
මන්තුමා, ඔබතුමාට මිනිත්තු 20ක කාලයක් තියෙනවා. කෝකිලා ගරු මන්ත්‍රීතුමීගේ කාලෙත්
මේ බොහොම ස්තුතියි. Thank you very much. ගෞරවතු කුරිය සභේ තලවේදාංගේ රටත් කොණ්ඩරකන්ද ගෞරව උරුපිනර් අවර්களே, இன்று பலதரப்பட்ட திணைக்களங்களுடைய விவாதங்கள் இங்கு நடைபெற்றுக் கொண்டிருக்கின்ற சூழ்நிலையில் என்னுடைய தொப்புள் கொடி உறவு மலையக மக்கள், என்னுடைய தாய்நாடு, என்னுடைய மலையக தாய்நாடு சம்பந்தப்பட்ட சில விடயங்களை இங்கு கூறிக்கொள்ள வருகின்றேன். மலையகத்திலே ஒன்றாகலை பதுல்லை நுவரலியா கண்டி மாத்தலை கேகாலை ரத்தினபுரி களுத்துறை மற்றும் காலி தெனியாய போன்ற பிரதேசத்திலே எமது மக்கள் சேர்ந்து வாழ்ந்து கொண்டிருக்கின்றார்கள். இந்த பாராளுமன்றம், அமைச்சரவை, அதிமேதகு ஜனாதிபதி அவர்கள், இந்த பாராளுமன்றத்திலே உயரிய சபையிலிருந்து கேட்டுக் கொள்கின்றேன், தயவு செய்து அந்த பிரதேசத்திலே சேவையாற்றுகின்ற அரசாங்க உயரதிகாரிகள் கிராம உத்தியோகஸ்தர்கள் இடமாற்றங்களை விடுத்து மனமாற்றங்களை ஏற்படுத்திக் கொள்வது சால சிறந்த என நினைக்கின்றேன். இந்த அரசாங்க அதிகாரிகள் விஷயமாக மலையகத்திலே பெருந்தோட்டங்களுடைய என்னுடைய தொப்புள்கொடி உறவுகள் சேர்ந்து வாழ்கின்ற மலையகத்தை சார்ந்த பிரதேசத்தில் அபிவிருத்தி வேலைத்திட்டங்களை மேற்கொள்ளும் போது கூடுதலான கரிசனை செலுத்துவது மட்டுமல்லாது இந்த நாட்டினுடைய பொருளாதாரத்திற்கு எப்போதும் இடையூறாமல் செயல்பட்ட ஒரு சமூகம் என்ற வகையிலே அவர்களுடைய அனைத்து நடவடிக்கையிலும் காணி வீடு கல்வி கலாச்சாரம் அனைத்து இடங்களிலுமே ஒரு திறந்த மனப்பான்மையோடு மனித நேயத்தோடு செயல்பட்டுக் கொள்ள வேண்டும் என்று நினைக்கின்றேன். அதே சந்தர்ப்பத்திலே இந்த அனைத்து நடவடிக்கைகளுக்கும் முட்டுக்கட்டையாக இருக்கின்ற இந்த பெருந்தோட்ட நிர்வாகங்கள் மலையத்தில் இருக்கின்ற பெருந்தோட்ட நிர்வாகங்கள் அமைச்சர் பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சரிடம் கேட்டுக் கொள்கின்றேன். கண்டி மாத்திரை பிரதேசத்தில் JDB SLSPC எல்கடு பிளான்ஸ் போன்ற பதிவு கேட்டுக் கொள்கின்றேன். இந்த காணி உரிமை என்ன கேட்டுக் கொள்கின்றோம்.
ஓட ப்ளீஸ் கரு சமன் பிரிய ஹேரத் மந்துமா முழு
காணி உரிமை சம்பந்தமாக நாங்கள் பேசிக் கொண்டிருக்கின்றோம். காணி 200 வருடம் 5 பரம்பரையாக வாழ்ந்து கொண்டிருக்கின்றோம். இது மலையகத்திலே பெருந்தோட்டம் மட்டுமல்ல, மலையகத்திலே அரசாங்க உத்தியோகஸ்தர்கள் இருக்கின்றார்கள், அரசாங்க திரைக்களத்திலே சேவையாற்றுவர் இருக்கின்றார்கள், கல்வி திரைக்களத்திலே சேவையாற்றுவர் இருக்கின்றார்கள், பாடசாலைகளிலே ஆசிரியர்களாக அதிபராக சேவையாற்றுவர் இருக்கின்றார்கள், பெருந்தோட்டங்களிலே வேலை செய்யாது அந்த பரம்பரையில் வந்தவர்கள் வாழ்ந்து கொண்டிருக்கின்றார்கள். ஆகவே எங்களுடைய மலையக மக்கள் 17 லட்சம் மக்களும் அது குறித்துடையவர்கள். 200 வருஷம் பரம்பரை சொன்ன நாங்கள் அங்கு வாழ்ந்து கொண்டிருக்கின்றோம். ஆனால் வாக்களிப்பதற்கு தகுதியுடையவர்கள் என்றால், இந்த நாட்டிலே ஒரு சமூகம் என்றால், இதை பிச்சை கேட்பதற்கு நாங்கள் தயாரில்லை. இது எங்களுடைய உரிமை. இந்த உரிமையை அரசாங்கம் ஏமாற்றிக் கொண்டிருக்கின்றது. ஆக இந்த ஏமாற்றத்தை விடுத்து எங்களுடைய காணி நிலங்களை சட்டபூர்வமாக்குங்கள், வர்த்தமானியை வெளியிடுங்கள், அதற்கு உறுதிப்பத்திரத்தை வழங்குங்கள். இது அரசாங்கத்துடைய கடமை, இதை உடனடியாக சேவிக்க வேண்டும். ஆனால் ஜனாதிபதி அவர்கள் உத்தரவிடுத்தும் கூட இந்த ஆண்டை வரம் கொடுத்து பூசாரி வரம் கொடுக்காத மாதிரிக்க சில அரச உத்தியோகத்தினுடைய இழுப்பறி நிலைமையின் காரணத்தால், கால் புரட்சியின் காரணத்தினால், இனவாதத்தின் காரணத்தினால் பின்போடப்பட்டுக் கொண்டிருக்கின்றது. ஆகவே இனவாதத்திலிருந்து மீளுங்கள். இந்த நாடு குட்டி சவரா போனது காரணம் வந்து இனவாதம். இனவாதத்திலிருந்து மீண்டு ஒட்டுமொத்த மலையக மக்களுக்கும் தமிழ் மக்களுக்கும் காணி உரிமையும், இந்த நாட்டிலே வாழ்கின்ற ஏனைய சமூகத்துக்குரிய அனைத்து சலுகைகளும் உரிமைகளும் இந்த மலையக மக்களுக்கு வழங்கப்பட வேண்டும். அதனை சட்டபூர்வமாக்குங்கள். அப்போதுதான் ஒரு விமோசனம், இந்த நாட்டுக்கு இந்த மலைய மக்கள் பரம்பரையாக உழைத்தவர்கள், அவருடைய ஆசீர்வாதம் என்றும் தேவை, உண்மையாக உழைத்தவர்கள். ஆகவே இந்த சமூகத்தை விட்டுக் கொடுத்து அல்லது சமூகத்துக்கு தீங்கு செய்ய ஆரம்பம் நினைத்தார்களே, ஆனால் அதனை ஏற்றுக்கொள்ளவும் முடியாது, எங்களுக்கு ஜீரணித்துக் கொள்ளவும் முடியாது. பரம்பரையாக இந்த நாட்டை நேசித்த மக்கள், எந்த சந்தர்ப்பத்திலும் ஆயுதம் ஏந்தாத மக்கள், எந்த சந்தர்ப்ப இனவாதத்தை தூண்டாத மக்கள், ஏன் இந்த நாட்டிலே சிங்கள சகோதரர்கள் சிங்கள இளைஞர் வதிகள் அன்று ஆயுதம் ஏந்தினார்கள்? 87, 88, 89 வடகிழக்கில் இருக்கின்ற இளைஞர்கள் ஆயுதம் ஏந்தினார்கள்? மலையக இளைஞர்கள் ஆயுதம் ஏந்தினார்களா? மலையக இளைஞர்கள் இந்த நாட்டை நேசித்தார்கள். மலைய மக்கள் இந்த நாட்டை நேசித்தார்கள். அவர்களுக்கு கொடுப்பட வேண்டிய உரிமைகளை நேர்மையாக காலம் தாழ்த்தாதும் வழங்கப்பட வேண்டும். அங்கு புறக்கணிக்க கூட பெருந்தோட்ட கம்பெனிகளுடைய அட்டகாசம், தோட்டங்களை வாழ்ந்து கொண்டிருப்பதை வெளியேற்றுகின்றார்கள், அவர்கள் குயிக் நோட்டீஸ் கொடுக்கின்றார்கள். அபிவிருத்தி என்றால், காபட் பாதை என்றால் கிராமத்தோடு நிற்கிறது, தோர்ந்து போகாம இருக்குது. பாடசாலைகளில் ஆசிரியர்கள் சொன்னா அங்கேயும் எங்களுக்கு மட்டும் உதவி ஆசிரியர்கள். இலங்கையிலே ஒரு தேசிய கொள்கை, கல்வியிலே ஒரு தேசிய கொள்கை இருப்பது என்றால், அந்த தேசிய கொள்கைக்கு ஏற்ற வகையிலே இந்த ஆசிரிய நியமனம் வழங்கப்பட வேண்டும்.
நான் நேற்று பார்க்கின்றேன், கண்டியிலே மத்திய மாகாண ஆளுநருக்கு முன்னால் 143 அந்த உதய ஆசிரியர் நியமனம் கிடைக்காமல் அங்கு இளைஞர் விவசாயிகள் போராடி கொண்டிருக்கிறார்கள். ஏன் எங்களுக்கு மட்டும் இவ்வாறு நிலைமை? ஏன் உதவி ஆசிரியர்கள் அங்கு பட்டதாரிகள் ஏராளமாக வலையத்திருக்கின்றார்கள், அவர்கள் பட்டதார நியமனம் கொடுக்கப்பட வேண்டும், ஏனைய படித்த இளைஞர்களுக்கு நியமனம் கொடுக்கப்பட வேண்டும், காணி உரிமை அதே போன்று வழங்க வேண்டும் நாட்டின் பிரஜைகள் என்ற வகையில். அங்கு வித்தியாசம் ஏற்படும் போது பரம்பரை பரம்பரையாக இந்த நாட்டிலே இன்னொரு பிரச்சனை நாம கொடுத்துக் கொண்டிருக்கின்றோம். நாங்கள் பிரச்சனை விலை கொடுத்து வாங்குகின்றோம். ஆகவே மலையத்தை சார்ந்த போலீஸ் நிலையங்களாக இருக்கலாம், பிரதேச செயலகங்களாக இருக்கலாம், பிரதேச சபைகளாக இருக்கலாம், இந்த மலைய பெருந்தோட்டங்களை நிர்வகிக்கின்ற நிர்வாகிகளாக இருக்கலாம், இவர்கள் அனைவரும் ஒரு சமூகம். நாம் இளைஞர்கள் என்ற வகையிலே இந்த மலைய மக்களை மதித்து அவர்களுக்குரிய கௌரவமான ஒரு தொழிலை செயற்படுத்தக்கூடிய வேலைத்திட்டங்களை ஏற்படுத்த வேண்டும். ஆகவே ஒரு டீசன்ட் ஒர்க் என்று சொல்கின்றோம், கௌரவமான தொழில். இந்த கௌரவமான தொழில் என்று சொன்னால் பெண்களுக்கு பெண்ணுரிமை இருக்கின்றது, ஆனால் மலையத்தில் பெண்ணுரிமை மீறப்பட்டிருக்கின்றது. அவர்களுக்குரிய வேலை திட்டங்கள், அந்த பெருந்தோட்டங்களை சேவை செய்யும் போது அவருக்கு நடைபெறுகின்ற அநீதிகள், அவர்களுக்குரிய சுகாதார வசதிகள், பலதரப்பட்ட பிரச்சனைகள் இருக்கின்றது கௌரவ தலைவர் அவர்களே. ஆகவே நாங்கள் நியாயமாக உற்று நோக்க வேண்டும். எங்களுக்கு நம்பிக்கை இருக்கின்ற அதிபருக்கு ஜனாதிபதி ரணில் விக்ரமசிங்க அவர்கள் மீது. கௌரவ ஜனாதிபதி அவர்கள் இந்த மலையக மக்களை பற்றி நன்கு அறிந்தவர், நன்கு அனுபவமானவர். அவரை விட ஒரு அனுபவசாலி ஒரு இல்லை என்பதை முழுமையாக நாங்கள் மலைய மக்கள் ஏற்றுக்கொள்கின்றோம். ஆகவே அவர்களுடைய காலகட்டத்திலே இந்த மலையக மக்களுக்கு நடந்து கொண்டிருக்கின்ற அநீதிகள், பெருந்தோட்ட கம்பெனிகளுடைய அட்டகாசங்கள், அநாகரிகமாக செயற்பாடுகள் அனைத்துக்கும் முற்றுப்புள்ளி வைக்க வேண்டும் என்பதுதான் எங்களுடைய ஆசை. அதற்கு தான் நாங்கள் எதிர்பார்த்துக் கொண்டிருக்கிறோம். அதுதான் எங்களுடைய தேவை. கௌரவமாக வாழ வேண்டும், சுதந்திரமாக வாழ வேண்டும். நாங்கள் தனியாரை கேட்கவில்லை, மலையக மக்கள் நாங்கள் தனியிலும் கேட்கவில்லை. நாங்கள் 200 வருட காலமாக பரம்பரையாக வாழ்ந்த இந்த மலையக பிரதேசத்திலே 10 மாவட்டத்தில் வாழ்கின்ற மக்கள் கௌரவமாக வாழ வேண்டும் என்பதுதான் எங்களுடைய எண்ணம். எது கேட்டால் தோட்ட வைத்தியசாலை ஒரு தேசிய கொள்கை இருப்பதென்றால், சுகாதாரத்துறையிலே இந்த நாட்டிலே இலங்கை ஜனநாயக சோசலிச குடியரசு நாட்டிலே சுகாதாரத்திலே ஒரு தேசிய கொள்கை என்று இருக்கிறது என்றால், தேசிய கொள்கை இருக்கும் போது அப்புறம் எனக்கு தோட்ட வைத்தியசாலை, அது என் தோட்டப்பாடசாலை, அது என் பெருந்தோட்டத்துக்கு ஆசிரிய நியமனங்கள் தேசிய ரீதியிலே வழங்கப்படுமாறு அங்கு அவர்களுக்கு வழங்கப்பட வேண்டும். ஆகவே இந்த சமூகத்தை கௌரவிக்க வேண்டிய பொறுப்பும் கடமையும் இந்த நாட்டுக்கும் அரசாங்கத்துக்கும் இருக்கின்ற பலமுறை கூறியிருக்கின்றேன். நான் ஒவ்வொரு முறையும் இந்த பாராளுமன்ற பேசும்போது கூறுகின்றேன், மலையத்தை சார்ந்தவர்கள், மலையத்தில் இருக்கின்ற ஏனையவர்கள், ஏனைய அரசியல் பிரமுகர்கள் அனைவருக்கும் பாரிய ஒரு பொறுப்பு இருக்கின்றது. அந்த தாற்பரை தேர்ந்து கொள்ள வேண்டும். அவருடைய கலை கலாச்சார பண்பாடு, அவருடைய சாகித்ய விழாக்கள் செல்லும் போது சில சில விடயங்கள் நடக்கும் போது சில அதிகாரிகளுடைய நடவடிக்கையை பார்க்கும் போது எங்களுக்கு அதிர்ச்சியாக இருக்கின்றது. ஆகவே இந்த சமூகத்தினுடைய காணி உரிமையை, பெருந்தோட்ட மலையகத்தை வாழ்கின்ற மலையக மக்களுடைய காணி உரிமை, தோட்டத்தை வேலை செஞ்சாலும் வேலை செய்யாட்டியும் அரசாங்க உத்தியோகம் இருந்தாலும் சரி, இப்ப வாழ்ந்து கொண்டிருக்கின்ற ஏனைய காணிகள் அனைவரையும் எங்களுடைய கௌரவ ரணில் விக்ரமசிங்க நாட்டு ஜனாதிபதி அவர்களுடைய தலைவர் அவருடைய காலகட்டத்திலே அவர்களுக்குரிய உரிமை வழங்கப்பட வேண்டும் என்பதை இந்த பாராளுமன்றத்திலே நான் கேட்டுக்கொள்கின்றேன். தொடர்ந்து உழைப்புக்கேற்ற ஊதியம், பெருந்தோட்ட மலையக மக்கள் வெயிலும் மலையிலும் இருந்து இந்த நாட்டிலே சிலோன் டீ என்ற நாமத்தையும் ரப்பர் அபிவிருத்தியும் ரப்பர் தொழில்களையும் ஏனைய பிரதேசங்களில் முள்ளுத்தேங்காய் என்கின்ற அந்த கட்டுப்போல் என்கிற தோட்டங்களை வேலை செய்து கொண்டிருக்கின்றார்கள். நோர்லியா கண்டி மாத்தலை மட்டுமல்ல, மதுரை மட்டுமல்ல, தெனியாய பிரதேசத்திலும் கடுத்துறை பிரதேசத்திலும் ரத்தினபுரி பிரதேசத்திலும் கேகாலை பிரதேசத்தில் இந்த மக்கள் இன்னொரு பிரச்சனை முகம் கொடுத்துக் கொண்டிருக்கிறார்கள். ஆனால் அவருக்குரிய உழைப்புக்கேற்ற ஊதியத்தை வழங்குவதற்கு இந்த பெருந்தோட்ட கம்பெனிகள் முட்டுக்கட்டையாக இருந்தால் தொழிலமைச்சர் அவர்களே உடனடியாக சம்பள நிர்ணய சபை அழைத்து இன்றைய வாழ்க்கை செலவு கேட்ட வகையிலே சம்பளத்தை உயர்த்தக்கூடிய ஏற்பாடுகளை உடனடியாக மேற்கொள்ளுங்கள். மீண்டும் மீண்டும் காலம் தாழ்த்தக்கூடாது. இன்னைக்கு வாழ்க்கை செலவு அதிகரித்துக் கொண்டிருக்கிறது, நாங்கள் காலம் தாழ்த்திக் கொண்டிருக்கின்றோம். பாடசாலைகளில் வள குறைபாடு மலையத்தில் இருக்கின்றது, ஆளணி பற்றாக்குறை இருக்கின்றது. சிறந்த மாணவ செல்வங்கள் இருந்தும் கூட அவர்களின் திறமைகளை வெளிக்கொள்ள முடியாமல் தவித்துக் கொண்டிருக்கின்றார்கள். அங்கு பார்த்தால் பெருந்தோட்டங்களில் தேயிலை தொழிற்சாலைகள், பல தொழிற்சாலை மூடப்பட்டிருக்கின்றது. அந்த தொழிற்சாலைகளிலே ஏனைய துறைகளை அங்கு அறிமுகம் செய்து அந்த இளைஞர்களுக்கு பயிற்சிகளை கொடுத்து வேலைத்திட்டங்களை நாங்கள் மேற்கொள்ளலாம். மீண்டும் இரண்டாம் தரப்பாக மலையகத்திலே தமிழ் மக்களுக்கு மலையக மக்களுக்கு வாழ முடியாது. அவர்களுக்கு அங்கீகாரம் அதிகாரம் வழங்கப்பட வேண்டும் சரிசமமாக. நாங்கள் அப்படி நினைப்போமானால் இது எங்கள் நாடு ஐந்து பரமாயிரம் மக்கள் வாழ்ந்து கொண்டிருக்கின்றார்கள். ஏனைய சமூகத்துக்கு தொல்லை இல்லாமல் நாங்கள் கௌரவமாக வாழ்ந்து கொண்டிருப்போம். ஆனால் ஏன் இந்த சமூகத்தில் பெரும்பான்மை மக்கள் எங்களை எப்படி ஏற்றுக்கொள்ள முடியாது? ஏன் அவர்களுக்கு எங்களை பற்றி அப்படி சிந்திக்க முடியாது? அதனை சிந்திக்க வேண்டும். அவ்வாறான நிலைமைகள் தான் மிக மோசமாக பாதிப்படைக்கூடிய நிலைமையை இந்த நாட்டிலே தோற்றுவித்திருக்கின்றது. ஆகவே மீண்டும் கூறுகின்றேன், அரசாங்கம் என்ற வகையிலே அதிபதி ஜனாபி அவர்கள், தொழிலமைச்சர் அவர்கள், பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சர் அவர்கள் இந்த பெருந்தோட்ட கம்பெனிகளுக்கு உத்தரவிட வேண்டும். மனிதாபிமான முறையிலே இந்த நாட்டிலே தொழிற்சட்டத்துக்கு ஏற்ற வகையிலே பெருந்தோட்டத்தை நிர்வாகங்கள் முடியாட்டி எங்க மக்கள் கொடுத்துட்டு போங்க. நாங்க தவிர்த்து போக முடியாது, கம்பெனிகாரே போகலாம், கம்பெனிகாரன் இருக்க முடியாது, நாங்க அங்க இருப்போம். உங்களுக்கு நிர்வகிக்க தெரியாட்டி எங்களுடைய மலையக மக்களுக்கு 2 ஏக்கர் 5 ஏக்கர் காணிகளை பிரித்து கொடுத்து விட்டு அவங்க மூட்டை கட்டி போகலாம், கம்பெனிகாரன் போகலாம், நாங்க போக முடியாது. நாங்க பிறந்து வாழ்ந்த மண் என்ற வகையில் அங்க இருந்திருப்போம். அந்த மலையக வாசல் மண்வாசல் வாழ்ந்து கொண்டிருப்போம். ஆகவே இந்த மலையகத்திலே, இந்த நாட்டில் இருக்கின்ற இந்த தேயிலை துறை, ரப்பர் துறை வளர்ச்சியை பெற்ற இந்த சமூகம் என்ற வகையிலே உடனடியாக தோட்டங்களை பிரித்து எமது மக்களுக்கு வழங்குங்கள். இந்த நாட்டில் இருக்கிற அனைத்து மக்களுக்கும் எமது மலைய மக்கள் சோறு போடுவார்கள். இந்த மலையக மக்கள் இந்த நாட்டுக்கு டொனஸ் கொண்டு வருவார்கள், கொண்டு வந்தவர்கள். இந்த நாட்டில் இருக்கின்ற வறுமை தீர்க்கக்கூடிய சக்தி இந்த மலையக சமூகத்துக்கு இருக்கின்றது. ஆனால் பெருந்தோட்ட நல்ல பலமான காணிகளாத்தையும் இந்த கம்பெனிக்கால காடாக்கி கொண்டிருக்கின்றார்கள், அங்கு காடாக்கி கொண்டிருக்கின்றார்கள். நல்ல வளங்கள் எல்லாம் வீணாக்கப்படுகின்றது. ஆகவே அதனை நாங்கள் பார்த்துக் கொண்டிருக்க முடியாது, கௌரவ தலைவர் அவர்களை. ஆகவே அதுக்கு பொறுப்பான அமைச்சர்கள், பொறுப்பான ஒவ்வொரு துறைக்கு இருக்கின்ற அமைச்சர் நான் கேட்டுக்கொள்கிறேன், இந்த சம்பள அதிகரிப்பை உடனடியாக தொழிலமைச்சர் மேற்கொள்ள வேண்டும். இந்த பெருந்தோட்ட துறைகளை காப்பாற்றக்கூடிய வேலை திட்டங்களை பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சர் மேற்கொள்ள வேண்டும். ஜேடிபி எஸ்பிசி எல்கோட பிளான்டேஷன் போன்ற பிரதேசங்கள் கண்டி மாவட்டத்தில் இருக்கிறதை அதற்குரிய அமைச்சர் நடவடிக்கை எடுக்க வேண்டும். சட்டம் சம்பந்தப்பட்ட அமைச்சர்கள் இருக்கின்றார், போலீஸுக்கு பொறுப்பான போலீஸ் அமைச்சர் இருக்கின்றார், அங்கு தொழிற்சங்க பிரச்சனைகள் இன்று போலீஸ் நிலையங்களை தீர்த்து வைக்க பார்க்கின்றார்கள். திறமையற்ற அனுபவமற்ற அந்த தோட்ட முகாமையாளர்கள், தொழிற்சட்டம் தெரியாதவர்கள் இந்த தோட்ட தொழிலாளர்களை ஒவ்வொரு சிறு சிறு பிரச்சனைகளுக்கும் போலீஸ் நிலையங்களுக்கு கொண்டு சென்று தண்டனை வழங்கக்கூடிய ஏற்பாடுகளை செய்து கொண்டிருக்கின்றார்கள். இவையெல்லாம் தடுத்து வைக்க வேண்டும் கௌரவ தலைவர்களை. இதெல்லாம் இந்த நாட்டினுடைய சட்ட சரிசமமாக இருக்க வேண்டும், உரிமைகள் சரிசமமாக இருக்க வேண்டும். ஆக எனது சமூகம், என்னுடைய தொப்புள் கொடி உறவுகள், என்னுடைய மலையக மக்கள் நேர்மையானவர்கள், உண்மையானவர்கள், உழைத்து வாழக்கூடிய ஒரு சமூகம். ஆகவே இன்னைக்கு கிரிக்கெட் மேட்ச் கேட்டு இன்டர்நேஷனல் கிரிக்கெட் டீம் சொன்னா தேசிய கிரிக்கெட் டீம் மலையக இளைஞர் இருக்கிறாங்க, மலையகத்த திறமையான விளையாட்டு வீரர் இருக்கிறார்கள், அவர்கள் அந்த கிரிக்கெட் டீம்ல சேர்த்துக்கணும், அவர்களை சேர்த்துக்கொள்ள அவர்களுக்குரிய உரிமைகளை கொடுக்க வேண்டும். அரசாங்க திரைக்கலைஞர் மலையகத்திலே அரசாங்க திரைக்கலங்களே அதுக்குரிய வெற்றிடங்கள் வரும்போது அந்த மலைசார் இளைஞர்களுக்காக உள்வாங்கப்பட வேண்டும். இவ்வாறு செயற்பாடுகள், சில மாற்றங்கள் கட்டங்கட்டமாக ஒவ்வொரு மூலையிலும் நடந்து கொண்டிருப்பதனால் தான் இந்த மக்கள் விரக்தியில் இருக்கின்றார்கள். நானுடைய சொந்தங்கள், என்னுடைய உறவுகள் மத்தியில் செல்லும் போது அந்த மக்களுடைய முகம், எனக்கு குழந்தை பறிக்கும் தாய்மாருடைய முகத்தை காணும் போது தலைவர் அவர்களே எனக்கு பல்வேறுபட்ட சிந்தனை வருகின்றது. அவர்கள் ஒரு விரக்தியில் இருக்கின்றார்கள். உழைப்பு கேட்ட ஊதியம் கிடையாது, சரியான முறையில் வீடமைப்பு திட்டம் இல்லை, சரியான முறையில் உட்கடை வசதிகள் கிடையாது. இவ்வாறு ஒரு தர்ம சங்கடமான நிலைமைக்கு தள்ளிக்கொண்டிருக்கிறார்கள். ஆகவே இந்த நாட்டில் இந்த அரசாங்கத்தை கேட்டுக் கொள்கின்றேன், இவர்களை குறையை தீர்க்காது. நாங்கள் இங்கு பாராளுமன்றத்தில் இருப்பதில் எந்த விமான அர்த்தம் கிடையாது. இதை வெளிக்கொள்ளாவிட்டால், இதை பேசாவிட்டால் நான் மந்திரியே நான் மனுஷனாக இருக்க முடியாது. மலையத்தை சார்ந்தவன் என்ற வகையில, மலைய மண்வாசையை தேர்ந்தவன் என்ற வகையில என் மக்களுடைய பிரச்சனைகளை சில பேருக்கு கேட்கறது கஷ்டமா இருக்கலாம். ஆனா இதை வெளிப்படையா நான் பேசாவிட்டால் நான் மந்திரியில நான் மனுஷனாக இருக்க முடியாது. ஆகவே என்னுடைய சமூகம், என்னுடைய மலைய சமூகம் கௌரவிக்கப்பட வேண்டிய சமூகம், என்னுடைய மலைய சமூகம் உரிமையை அனுபவிக்க வேண்டிய சமூகம். ஆகவே மீண்டும் மீண்டும் குறிக்கோள் கொண்டோம், எங்களுக்கு இப்போது இருக்கின்ற கௌரவ ஜனாதிபதி ரணில் விக்ரமசிங்கே அவர்களுக்கு மலையகம் பெருந்தோட்ட மக்களை பற்றி நன்றாகவே தெரியும். உடனடியாக கௌரவ ஜனாதிபதி அவர்களே உரிய அமைச்சருக்கு உத்தரவு கொடுத்து இதனை சட்டபூர்வமாக்குங்கள், வர்த்தமானியில் வெளியிட்டு என்னுடைய சமூகம், என்னுடைய மலைய சமூகத்துடைய காணி உரிமை, வீட்டு உரிமை என அனைத்து உரிமைகளையும் சட்டம் உருவாக்க வேண்டிய நிலைமை கௌரவ ரணில் விக்ரமசிங்கே அவருடைய தலைமையில் நடைபெற வேண்டும் என்பதுதான் எங்களுடைய எதிர்பார்ப்பு. அவர் மீது மட்டும்தான் எங்களுடைய மலையக மக்களுக்கு நம்பிக்கை இருக்கின்றது. ஆகவே இது காலம் தவறி போய் சென்றால் எங்களுக்கு ஒரு பிரச்சனைக்கு முகம் கொடுக்க வேண்டிய சூழ்நிலை ஏற்படும். ஆகவே அவருடைய அமைச்சர்களே பொறுப்பாக இருக்கின்ற அமைச்சர்கள் இழுத்தடிப்பு செய்யாது, என்னுடைய மக்களுடைய சம்பள உயரும், என்னுடைய மக்களுடைய ஏனைய அபிவிருத்தி திட்டங்கள் சம்பந்தப்பட்ட விடயங்களில் உடனடி நடவடிக்கை எடுக்க வேண்டும் என்பதுதான் என்னுடைய சமூகம், என்னுடைய மலைய மக்கள் சார்பான வேண்டுகோள். இந்த சபையில், இந்த பாராளுமன்றத்திலே என்னுடைய சமூகம் சார்பாக எங்கெங்கெல்லாம் வாழ்ந்து கொண்டிருக்கின்றார்களோ என்னுடைய தொப்புள் கொடி உறவுகள், இன்னைக்கு அவர்கள் பேர் வைப்பதற்கு தடுமாறி கொண்டிருக்கிறார்கள். அவங்க இந்திய வம்சால் நோப்பமா, மலைய மக்கள் நோப்பமா, இலங்கை தமிழ் நோப்பமா, இதாப்ப பிரச்சனை விவாதம். இது விவாதம் அல்ல. அவர்கள் இந்திய வம்சாவளி என்பது அனைவருக்கும் தெரியும், இந்த நாட்டு மக்கள் என்பது தெரியும். எங்களுக்கு தேவை எங்கள் சலுகைகளையும் உரிமைகளையும் சமப்படுத்த வேண்டும் என்பதுதான் எங்களுடைய வேண்டுகோளாக இருக்கின்றது. ஆகவே என்னுடைய சமூகம் சார்ந்த இந்த பிரச்சனைகள் அத்தனையும் இங்கு நீங்க பதிவு செய்ய வேண்டும் என்பது கேட்டுக்கொள்கின்றேன். கடந்த காலங்களில் அகில இலங்கை போட்டியிலே அல்துமுல்ல தமிழ் வித்யாலயம், அல்துமுல்ல தமிழ் வித்யாலயத்தின் மாணவர்கள், அந்த அல்துமுல்ல தமிழ் வித்யாலய அதிபர்கள் பிரதி அதிபர் சென்று அன்றாதபுரத்தில் நடைபெற்ற தேசிய ரீதியிலான போட்டியிலே சிறந்த முறையிலே அவர்கள் அங்கு பங்கு பற்றி அதற்குரிய தகுதியும் பெற்று வெற்றி பெற்று வந்தார்கள். அல்துமுலை தமிழ் மகாவித்யாலயம், அல்துமுலை தமிழ் மகாவித்யாலயம், நான் இங்கு வேண்டுகோள் விடுக்கின்றேன், இந்த பாராளுமன்ற பதிவிலே பதிவிட வேண்டும். அவர்கள் வரலாற்று முக்கியத்துவம் வாய்ந்த வெற்றிகளை பெற்று வந்திருக்கின்ற மாணவ செல்வங்கள், சென்ற வாரம் சென்று அவர்களை நான் கௌரவித்து வந்தேன். அல்துமுலை தமிழ் மகாவித்யாலயம் அவர்களை கௌரவிக்க வேண்டும். அதே போன்று கௌரவ தலைவர் அவர்களே, அஷானி கில்மிஷாவுக்கு என்ன கௌரவம் கொடுத்தாங்க, அதே மாதிரி மலையகத்தில் புஷல்லாவில் நாயப்பட தோட்டத்திலிருந்து சென்று சரிகமப்பில சரிகமப்ப நிகழ்ச்சியிலே சிறந்த முறையிலே பாடி மலையக மக்களை கௌரவித்த அசானிக்கும் அந்த உரிமை, அவருக்குரிய காணி உரிமை, அவருக்குரிய வீட்டுரிமை, ஏனைய சமூகத்துக்கு கொடுத்த அந்தஸ்து கௌரவம் அசானிக்கும் கொடுக்கப்பட வேண்டும் என்பதையும் இந்த சபையிலே வலியுறுத்தி எண்ணி சில நாட்களில் தோட்ட மக்களுடைய பெருந்தோட்ட மக்களை சம்பளம் சம்பந்தப்பட்ட விடயங்களை சம்பள நிர்ணய சபை மூலமாக வாழ்க்கை செலவுக்கு ஏற்ற வகையிலே சம்பளத்தை அதிகரித்து கொடுக்கப்பட வேண்டும். ஜனாதிபதி ரணில் விக்ரமசிங்க தலைமையிலே காணி உறுதி நிச்சயமாக வழங்கப்பட வேண்டும் என்பதை நான் இங்கு பதிவு செய்து கொள்ளுமாறு கேட்டுக்கொண்டு விடைபெறுகின்றேன். நன்றி, வணக்கம், பூமஸ்துதி.
பூமஸ்ரீகர் மந்துமணி மீலகட கரு துஷார் இந்து அமர்சேன மந்துமா பத்துமாட்ட வினாடி தகாய கால கிளவினம்
பாபஸ்ருதி கரு மூலாசனி மந்திரி தும்மணி சுரக்ஷித கனதனு லியா பதஞ்சி கிரிமி அதிகாரிய தொழு காரண கிபேக் சந்தா மே இதிரிபத் கருண யோஜனாவ கன மமி தன்னி அப்ப வேறத்தக் மே அப்ப மே சந்தா சுபபத்தனு அதாசம் ஹொந்தாய் ஹபாய் குடா பரிமாண மத்திய பரிமாண வியாபாரிகை மேவன கூட அப்பே ரட்டை திலக்ஷ ஹட்டதுண்டாக ஹாசியுலா இவராய் மேரட்டை குடாஹா மத்திய பரிமாண விவசாயக்கின் தென்னட துந்தனாட ரசாதுன்னு தாயாக் பஹலவாக் சேவக்கின்ட்டு ரகவரணையாக் ரக்ஷாவாக் துன்னு கங்கல தியன ஆர்த்திகைய ஹசுரான் ஏ கமே ஆர்த்திகேட்ட யாம் முதலாக் கினாப்போ ரட்டே வியாபாரிக்கையும் திலக்ஷ ஹட்டதுந்தாக மேவன கூட்ட தமங்கே வியாபார வழிங்க ஏத்தல அவங்க வியாபார பங்களுத்துலா இவராய் இதுகூட ஏ வியாபாரிக்கை என்னத்துலே வியாபார வழிங்க ஜீவத்துவச்ச ஜனதாவுக்கு ஆதாயம் டிக்கு அகிமேவன கூட்டு இதுகூட்ட ரட்டே ஜாத்திக்கு ஆதாயம் ஏஹரஹா அடுவேன கூட்டு ஆதாயம் பது ரஜய ஜனதாவுக்கு ஏ வியாபாரிக்கையும் விவசாயக்கையும் இங்கன்ன பதுவாதாயம் டிக்கு மே ரஜயத்துல மேத்தியன மூல்ய பிரதிபத்திய துல பதுவாதாயம் டிக்கு இகழையணும் இக்காரி அபூர்வ சமீகரணம் இந்த ஆண்டுவே பிரதிபத்தி தான் மாறாய் ஆண்டுவே ஜனதாவுக்கு சா விவசாயக்கைங்கே விவசாயக்கைங்கே ஏ ஆதாயம் டிக்கு அடுவேன கோட்ட அவங்க இப்பாயும் அடுவேன கோட்ட அவங்க வியாபார பங்குளத்துல கடாகன வட்டின கோட்ட ஆண்டு ஜனதாவுக்கு சா ஏ வியாபாரிக்கையும் விவசாயக்கையும் பதுவாதாயம் இப்பயுமே ஏ யாந்திரனே மமீதன கொத்தைக்கு தூரம் மானுஷிக்கது கொத்தைக்கு தூரம் பிராயோகிக்கிறதுக்கு காரணம் மே அவஸ்தாவிதி அப்படி கேட்ட ஒண்ணு இதோட வியாபாரத்துக்கு இவரவுனே ஐ மே வியாபாரத்துக்கு இவரன்னு பலப்பா மே அப்பேரட்டே வியாபாரிக்கின்ட்டு ஏ திபிச்ச யாந்திரனே கடா வெட்டியும் தூள் மிகே நிஷ்பாதன வேதாங்க இழகியா விதுலே வகை அவசியான பலசக்தி வீதம் வடிவேன கோட்டு இந்தன போல நில தராகன் பரவேன கோட்டு ஏ சீலம படுபாண்டே ஏ ப்ரொடக்ஷன் வீதம் வடிவேன கோட்டு நிஷ்பாதன வீதம் வடிவேன கோட்டு ஏ வியாபாரிக்க இங்கே ஏ நிஷ்பாதன கோட்டு மில மே விவருத்த வேலை புலத்துக்கு தராகரன் பருகியா லோகே லோகே தெக்க லோகே சாப்பிட்டு ஏ மிலத்தக்க தராகரன் பருகியா இது ஏகத்தமாக அப்பேரட்டே போகாம සමහර ගාමන් ටැංගලුම් කම්මාල් ආයතන දැන් සම්පූර්ණයෙන් අය ආපු විදේශකයින් ඒවා එකින් එක ගලවගෙන 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 දැන් මේ යන තත්ත්වයක් ගොඩනැගිලා තියෙන්නේ ඒකයි. එතකොට මේ වෙලාවේ දැන් දකුණු ආසියාවේ ඉහළම විදුලි බිල තුන් පාරකින් ඉහළ ගියා රුපියල් බිලියන් 65ක් විදුලි බල මණ්ඩලයේ මේ වෙනකොට ලාභ උපයනවා. රුපියල් බිලියන් 65ක් කාඤ්චන රත්නත්තේ කාඤ්චන විජේසේකර ඇමතිවරයා බොහොම ආඩම්බරෙන් දැන් ඒවට උදං අනනවා අපි දැක්ක. බිලියන් 65ක් විදුලි බල මණ්ඩලයේ ලාභයි විදුලිය. දැන් එතකොට ඉන්ධන වලින් බිලියන් 100 රුපියල් බිලියන් 120ක් ඉන්ධන වලින් ලාභයි. මේකට තමයි කියන්නේ අර රෝමයේ ගිනි ගැනද්දී නීරෝ වීණා වාදනය කරනවා කියලා රැවුල ගිනි ගැනද්දී සුරුටුපත්තු කරනවා. දැන් මිනිස්සු තමන්ගේ තියෙන සකල ඒ සම්පූර්ණ ඒ මුළු සමස්ත ජීවන වියදම දරා ගන්න බැරුව ඒව බැලන්ස් කරගන්න බැරුව කලමනාකරණය කරගන්න බැරුව දුක් වෙද්දී විදුලියට අධික මිලක් දම්මල ඉන්ධන මිල අධික ඉහළ මිලකට උස්සල දැන් විදුලි බල මණ්ඩලය සහ ශ්‍රී ලංකා පෙට්‍රෝලියම් ආයතනය බිලියන් ගණන් වාසි ලබනවා. විදුලි බල මණ්ඩලය බිලියන් 65ක් ලාභයි ඉන්ධන පෙට්‍රෝලියම් බිලියන් 120ක් ලාභයි. එතකොට මේ වගේ වෙන්නේ ගරු මූලාශ්‍රයේ මන්ත්‍රීතුමනි මේ ව්‍යාපාර කරුවන් මේ ව්‍යාපාරිකයින් දවස ගන්න තමන්ගේ ව්‍යාපාර වලින් ඈත් වීම. ඔවුන්ට ඒ වෙනද පොළ තුළ ඒ තමන්ගේ නිෂ්පාදන ක්‍රියාවලිය ක්‍රියාත්මක කරන්න බෑ. ඔවුන්ට තරහ කරන්න බෑ. ඒ මිල මට්ටම් එක්ක ඔවුන්ට ඔට්ටු වෙන්න බෑ. ප්‍රවාහන වියදම් අධිකයි. නිෂ්පාදන වියදම් අධික වෙනකොට ඉබේම මේ රටේ ව්‍යාපාරික කඩාවැටෙනවා කියන එක අහන්න දෙයක් නෙවෙයි. එතකොට පරාටේ නීතිය ගැන අපේ විපක්ෂ නායකතුමා දිගින් දිගටම කතා කළා. එතකොට ඒවත් මේ ව්‍යාපාරිකයින්ගේ බංකොලොත්භාවයට විශාල වශයෙන් හේතුවක් වුණා. හැබැයි මම බැංකු පිළි අරගෙන නැහැ. දැන් අපි දකිනවා ශීඝ්‍රයෙන් මේ පරාටේ නීතිය ක්‍රියාත්මක වීම අවලංගු වීමත් එක්ක හැබැයි මම බැංකු පිළිගන්නේ නැහැ. විශාල වශයෙන් බැංකු ඒ ණයගත්ත ණය හිමියන්ගේ ඒ දේපල විශාල වශයෙන් ඒ ආපහු අලෙවි කරන තත්ත්වයකට පත්වලා ඉන්නවා. වෙන්දේසි කරන තත්ත්වයකට පත්වලා ඉන්නවා. ඉතින් මේ එතකොට මේ ආණ්ඩුව විසින් කැබිනට් මණ්ඩලය ගත්ත තීන්දුවක් තීරණයක් මේක බැංකුව පිළිගන්නේ නැද්ද? එහෙම නැත්නම් මේ නීතිය ගැසට් පත්‍රයක් මගින් එළි දක්වන තුරු ඊට කලින් මේ ව්‍යාපාරික සතුව තිබිච්චේ අන්තිම දේපල සොච්චමත් ඒක වෙන්දේසි කරලා ඉවර කරන්න බැංකුව මේ කඩිමුඩියේ ලෑස්ති වෙනවද කියන කතාව අපි මේ අවස්ථාවේදී අපි අහනවා. එතකොට අපේ රටේ මහා පරිමාණ ව්‍යාපාරිකයෝ කීප දෙනෙක් ආණ්ඩුවට හිතවත් අය මේ රටේ බැංකුවලට විශාල පොලු තියලා තියෙනවා. ඒ දැවැන්ත ණය පොලු ටික ඒවා බොල් ණය හැටියට කපා හරිද්දි අපේ රටේ අහිංසක මිනිස්සුන්ගේ කුඩා හා සුළු ව්‍යාපාරිකයින්ගේ ඒ තියෙන ණයවලට මේ විදිහට බැංකුව කටයුතු කිරීම මම හිතන්නේ අපරාධයක් සහ අසාධාරණයක් හැටියට මේ අවස්ථාවේදී අපි කියන්නට ඕනේ. ඉතින් ඒකම අපි කියන්න ඕනේ ගරු මූලාශ්‍රයේ මන්ත්‍රීතුමනි, දැන් එන්නේ උත්සව කාලයක්. ඒ කියන්නේ දැන් බක් මාසෙට ලං වෙනවා. අවුරුදු සිංහල අලුත් අවුරුදු සිංහල දෙමළ අලුත් අවුරුද්දට අපි දැන් කිට්ටු කරමින් ඉන්නවා. එතකොට පාරිභෝගිකයන්ට වැඩි වැඩියෙන් ආහාර පාන ඒ උත්සවය සඳහා අවශ්‍ය වෙන ඒ වියහියදන් වැඩි වැඩියෙන් යන කාලයක්. ඉතින් ඒ නිසා දැන් ජනතාව බලාපොරොත්තු ඉන්න රනිල් වික්‍රමසිංහ මහත්තයාගෙන් ජනාධිපතිතුමාගෙන් සුබ පණිවිඩයක්. ආර්ථිකය පිළිබඳව ජන ජීවිතය පිළිබඳව ජනතාවගේ පාරිභෝගික භාණ්ඩ පිළිබඳව මේ ආණ්ඩුවෙන් සුබ පණිවිඩයක් එයි කියන එක බලාගෙන ඉන්නවා. ඉතින් ඒ ආණ්ඩුවෙන් සුබ පණිවිඩ එනකොට බලාගෙන ඉන්නකොට කොවුලේ කඩලනවා බලාගෙන ඉන්න ජනතාවට ඊය කපුටෙක් ආවා කියලා ආරංචියකුත් තියෙනවා. මේ කොවුලෙක් බලාගෙන කොවුලෙක් එනකම් බලාගෙන ඉන්න මේ අපේ ජනතාවට ඊය දවසේ කපුටෙක් ආවා කියලා ආරංචියකුත් අපිට තියෙනවා. කපුටෙක් කියලා කියන්නේ කවුරුත් නෙමෙයි, අපි දන්න බැසිල් රාජපක්ෂ මහත්තයා. ජනතාව තමයි මේවා කියන්නේ. කවුලෙක් කරකන් හිටපු අපිට කපුටෙක් ආවා කියන එක තමයි ජනතාව කියන්නේ. එතකොට දැන් බැසිල් රාජපක්ෂ මහත්තයා දැන් මේ ජනතාව තමන්ගේ බඩු බාණ්ඩවල සුබ පණිවිඩයක් පිළිබඳව ආර්ථිකය පිළිබඳව සුබ පණිවිඩයක් බලාපොරොත්තු වෙලා ඉන්නකොට බැසිල් රාජපක්ෂ මහත්තයාගේ පැත්තෙන් ආරංචි වෙනවා අපි දැන් පාර්ලිමේන්තුව විසිරවනවා. පාර්ලිමේන්තුව විසිරවලා කඩිනමින් ජනාධිපතිවරණයට යන්න කලින් මහමැතිවරණයකට එනවා කියලා. එතකොට රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා තමුන්නාසෙත් ඉන්න කුලියපිටිය නගරේ දැන් 10 වෙනිදාට අපි දන්න හැටියට තමුන්නාසෙත් මම දන්නවා ලොකු සෙනගක් එක්ක එතුමාට ආශිර්වාද කරන්න සම්බන්ධ වෙනවා කියලා. තමුන්නාසෙ ඒ කාලේ නම් ලොකුවට බැන බැන හිටියා. මට පේන්න බෑ කිව්වා. නමුත් දැන් තමුන්නාසෙ ලොකු සෙනගක් එක්ක යනවා කියලත් අපි දන්නවා. එතකොට දැන් ජනාධිපතිතුමා 10 වෙනිදාට එතුමාගේ ජනාධිපතිවරණ
ගරවන්තිතුමා මට මේ අමුදාසෙන් උත්තර දෙන්න බෑ කොට එහෙනම් මං ගැන කියන්න
එපා. නෑ මම වැරද්දක් නෙමෙයි ඔබතුමාට කිව්වේ ඔබතුමාත් යන බව දන්නවා. එතකොට ජනාධිපතිතුමා 10 වෙනිදාට ඒ තමුන්නාසගේ නගරයේ කුලියපිටියේ ජනාධිපතිවරණ සටන ආරම්භ කරන්න දියත් කරන්න ජනාධිපතිවරණතුමා සූදානම් වෙනවා. බැසිල් රාජපක්ෂ මහත්තයා ඊයේ ඇවිල්ලා කියනවා එතුමා මහමැතිවරණයකට යන්න සූදානම් වෙනවා කියන එක. එතකොට බැසිල් රාජපක්ෂ මහත්තයා මහමැතිවරණයක් ගැන කියනවා. ජනාධිපති රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා ජනාධිපතිවරණයක් ගැන කියනවා. අපි දන්නේ නැහැ මේ මොන මැතිවරණයක් ඉස්සරහට එයිද මොකක් එයිද කියන එක අපි දන්නේ නැහැ. අපි මේ දෙකටම කැමති. මේක හැකි ඉක්මනින් යනවට කැමති. බැසිල් රාජපක්ෂ මහත්තයාගේ කඳවුරේ එතුමාගේ මතය ඉක්මම වෙයිද රනිල් වික්‍රමසිංහ මහත්තයාගේ මතය ඉක්මම වෙයිද කවුරු මෙතන ශක්තිමත්ද කාගේ කණ්ඩායම මෙතන ශක්තිමත්ද කියන එක අපි බලාගෙන ඉන්නවා. ඒ නිසාම අපි කියන්න කැමති නිරන්තරයෙන්ම සජිත් ප්‍රේමදාස මහත්තයාට මේ අපේ ආණ්ඩු පක්ෂයෙන් හැම තිස්සෙම සමච්චල් කරනවා. එතුමා මේ අභියෝගේ බාරගත්තේ නැති ආණ්ඩුව බාරගන්න කියලා ආරාධනා කරද්දී එතුමා බය වුණාය. නිර්භීත විදියට රනිල් වික්‍රමසිංහ මහත්තයාගේ අභියෝගේ වාක්‍යය බාරගත්තාය එහෙම කියලා කියනවා. ඉතින් ඒ නිසා මම කියන්න කැමතියි බැසිල් රාජපක්ෂ මහත්තයා වගේ කෙනෙක් පාර්ලිමේන්තුවේ ඉන්නෙත් නැතුව පාර්ලිමේන්තුවෙන් පිටත ඉඳගෙන පාර්ලිමේන්තුව විසිරවීමේ පාර්ලිමේන්තුව හෙල්ලීමේ බලයක් බැසිල් රාජපක්ෂ මහත්තයාට තියෙනවා නම් අපි මේ පාර්ලිමේන්තුවේ මන්ත්‍රී ධූර 50-52ක් තියාගෙන අපි ආණ්ඩුව බාරගත්තා නම් ඒත් බැසිල් රාජපක්ෂ මහත්තයා ඇවිල්ලා ලනුව කපලා දානකොට ගෙජ්ජි වල හොල්ලනකොට සීනුව ගහනකොට අපි ආණ්ඩුව දීලා අපි ගෙදර යන්න ලෑස්තිලා ඉන්න ඕන නේද කියන එක අපි අහනවා. ඒ නිසා තමයි ගරු මූලාසනයේ මන්ත්‍රී එතුමනි රනිල් වික්‍රමසිංහ මහත්තයායි
ඔබතුමේ කාලය අවසන්.
හරි තප්පරදී. ඒ නිසා තමයි ගරු මූලාසනයේ මන්ත්‍රී එතුමනි රනිල් වික්‍රමසිංහ මහත්තයාටයි තමුන්නාසලටයි ලැජ්ජාව විලි ලැජ්ජාව නැති වුණාට හොරා හොරා බඳුන් කර හොරා කියලා ගරහපු රනිල් වික්‍රමසිංහ මහත්තයා සුර කුමාරයෙක් හැටියට පිළිගන්න බදාගන්න වළඳගන්න තමුන්නාසලගේ ලැජ්ජාහර කපලා තිබුණාට තමුන්නාසලට ලැජ්ජ නැති වුණාට අපි ඒ ආණ්ඩුව
බාරගෙන
ප්‍රතික්ෂේප කරේ කියන
මගේ මිත්‍ර මන්ත්‍රීතුමාගේ කතාව ඇහුවම මේ මම බැලුවා එතුමාගේ කතාවේ වැඩිපුරම තිබුණේ බැසිල් රාජපක්ෂ. බැසිල් රාජපක්ෂ. බැසිල් රාජපක්ෂ මහත්තයාට මේ ආණ්ඩුවේ කිසිම තනතුරක් නැහැ. කිසිම තනතුරක් නැහැ. ශ්‍රී ලංකා පොදු ජන පෙරමුණේ අපේ පක්ෂේ විතරයි. ඉතින් බැසිල් රාජපක්ෂ මහත්තයා අද ආවා ලංකාවට. අපි එතුමාව රත්නාගම ගුවන්තොටුපළට ගිහිල්ලා එක්කගෙන ආවා. ඇයි මෙච්චර බය? දැන් සාමාන්‍ය මේව කියන විදිහේ බලවේගයක් නැත්තම් හැකියාවක් නැත්තම් ඇයි මෙච්චර බය වෙලා කෑ ගහන්නේ? ඇයිද පාර්ලිමේන්තුවෙත් එතුමා නැහැ. අමති කමකත් නැහැ. මේ ආණ්ඩුවේ කිසිම තනතුරක් දරන්නෙත් නැහැ. ඇයි මෙච්චර බය? බය වෙන්න හේතුව තමයි ඉතින් එතුමාලා දන්නවා බැසිල් රාජපක්ෂ දෙයක් අතර ගත්තොත් ඒක හරියාකාරව කරනවා කියලා. ඉතින් ඒ නිසා පාර්ලිමේන්තු මැතිවරණයද ජනාධිපති මැතිවරණයද කියන එක තීන්දුව කරයි අනිවාර්යයෙන්ම මේ රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමා. ඒක අපි නෙවෙයි තීන්දුව කරන්නේ.
බොහොම ස්තුතියි ගරු මන්තුමනි. මීළඟට ගරු ගෙවිදි කුමාරතුංග මන්තුම ඔබතුමාට විනාඩි 6ක් කාලයක් ලැබෙනවා.
අලු මුලාසනේ මන්ත්‍රීතුමනි, දැන් අද අපි කියන්නේ පහුගිය අවුරුද්දේ නොවැම්බර් මාසයේ මිරටේ 2022 වසරේ සේවකත්ව සාධක අරමුදලට ලබා දුන් ප්‍රතිලාභයේ 9% ප්‍රතිලාභයක වරදක් බව පෙන්වා දෙමින් ඒ සේවකත්ව සාධක අරමුදල් ආයෝජනයෙන් උපයපු මුදලින් රජයට ගෙවිය යුතු බදු ගෙවල වියදම් පියවල ඒ 9% ප්‍රතිලාභ දුන්නෙන් පස්සෙත් මහ බැංකුවේ ගිණුම් අනුවම දැන්ටත් වෙබ් අඩවියේ තියෙන තවදුරටත් බිලියන් 21ක් ඉතිරි වෙලා තියෙන බව පෙන්වා දෙමින් ප්‍රශ්නයක් මතු කරා රාජ්‍ය මුදල් ඇමතුමාගෙන් කරුණාකරලා මේ රට මේ අපහසුතාවයෙන් පෙළෙන ජනතාවට වැඩ කරන ජනතාවට ශ්‍රමිකයන්ට ඒ බිලියන 21ක්වත් ලබා දීමට කටයුතු කරන්න. දැන් එතුමා පිළිතුරු දුන්නේ මගේ ප්‍රශ්නෙට ඒ ඒ ඒ මං අහන අර ලිඛිත විදිරිපත් කරපු ප්‍රශ්නෙට අදාළ නැහැ කියලා. ඒ මේකේ අපිට තේරෙන්නේ නැහැ සේවකත්ව සාධක අරමුදල සම්බන්ධයෙන් මතු කරන ප්‍රශ්නයක් ඒකේ ඒ ප්‍රතිලාභ සම්බන්ධයෙන් ප්‍රශ්න කිරීම කොහොමද අදාළ නොවෙන්නේ කියලා. ඒ විතරක් නෙවෙයි ගරු මුලස්සනේ මන්ත්‍රීතුමනි මේ තියෙන ලිපිය මොකද අපි මේ සම්බන්ධයෙන් ගරු අගමැතිතුමා සමගත් මීට සති දෙකකට පෙර සාකච්ඡා කරා එතුමත් සමග කතා කරේ එතුමා මහජනික සත්පරමුණේ නායකයා පිලිප් ගුණවර්ධන එන්.එම්. පෙරරා වැනි මේ රටේ වාමාංශික නායකයෝ තමයි මේ සේවකත්ව සාධක අරමුදල පිටවන්න මුල්ලුනේ ටී.බී. ලංගරත්න වැනි ඉතින් එතුමත් එක්කත් සාකච්ඡා කළා අපි ඊට පස්සේ එතුමට ලිඛිතවම බාර දුන්නා මේ කරුණු ඇතුළත් කළා ඉතින් ඒක ඒ ලිපියේ පිටපතක් අපි මුදල් රාජ්‍ය අමාත්‍ය සේමසිංහ මහතාටත් ලබා දුන්නා. එතකොට එසේ ලබා දීලා තියෙද්දි කොහොමද එතුමා මේ ගැන මුකුත් දන්නේ නැහැ කියන්නේ. අපි මේ සද්භාවයෙන් එතුමාව ඒ කියන්නේ එතුමට උත්තර දෙන්න බැරි කරන්න නෙවෙයි අපි මේ ප්‍රශ්න නගන්නේ. අපි මේ ප්‍රශ්න නගන්නේ මේ රටේ ජනයාට යම්කිසි විදිහක ආකාරයක අපිට හැකි ආකාරයෙන් හෝ මෙදිහත් වෙලා සහනයක් ලබා දෙන්න. ඒ නිසා තමයි අපි මේ මතු කරන අදාළ අනිත් ප්‍රශ්න ගැන එතුමාට ගිය සතියේ ලිඛිතවම අමාත්‍යංශයට ගිහිල්ලා බාර දුන්නේ. අද එතුමා බබා වගේ මේ මේ මොනවද මේ ප්‍රශ්න ආදී වශයෙන් කටයුතු කරා ඊට විසඳුමක් නොදී. දැන් මුලස්සනේ මන්ත්‍රීතුමනි 2022 වසරේ මං කලින් කිව්වා වගේ ඒ සේවකත්ව සාධක අරමුදලේ මුදල් ආයෝජනය කළ ලැබපු ආදායමෙන් රජයේ බදු ගෙවල වියදම් පියවල 9% ඒ අරමුදලේ දායක මුදල් ගෙවන අයට ප්‍රතිලාභ ගෙවුවෙන් පස්සේ තවදුරටත් බිලියන 21ක් ඉතුරු කරගෙන ඉන්නවා. ඒ බිලියන 21කට අමතරව මේ මහ බැංකුව විසින් පවත්වාගෙන යන සේවකත්ව සාධක අරමුදලේ ඒ අමතර මුදල් යම්කිසි විදිහක ආකාරයක ආරක්ෂිත අරමුදලක් හැටියට පවත්වාගෙන යනවා. ඒ ආරක්ෂික අරමුදලේ තව බිලියන 53කට වඩා වැඩි මුදලක් තියෙනවා. එතකොට මේ අර ගෙවිය යුතුව තිබිච්ච ආදායම ලැබිච්ච බිලියන 21යි අරමුදලෙන් තව බිලියන 29කුයි ගත්තනම් ඉතාම පහසුවෙන් 11%ක් මේ රටේ වැඩ කරන ජනතාවට සේවකත්ව සාධක අරමුදල වෙනින් ප්‍රතිලාභ ලබා දිය හැකිව තිබෙනවා. එහෙම දුන්නනම් ඒ බිලියන යම් හෝ දෙන ප්‍රමාණය 21 හෝ නැත්නම් බිලියන 40 හෝ ඒ මුදලට ඒ සේවකයන් විශ්‍රාම ගන්නාත් එක් 9% හෝ 10% හෝ 11% හෝ ඒ සෑම වසරේම පොලියත් ප්‍රතිලාභත් එකතු වෙනවා. ඒ නිසා අපිට නම් තේරෙන්නේ නැහැ මේ 69 ලක්ෂයක ජනවරමක් අරගෙන පත් වෙච්ච මේ රටේ වැඩ කරන ජනතාවගේ අයිතීන් ගැන කතා කරපු රජයක් තමන්ගේ සෞභාග්‍යයෙන් දැක්මේ ප්‍රතිපත්ති ප්‍රකාශනයේ මේ ගැන සඳහන් කරපු රජයක් මේ ආකාරයට ලැබිලා තියෙන බිලියන 21ක් මේ රටේ වැඩ කරන ජනතාවට නොදී තියාගන්නේ කෙසේද කියලා. මේ සම්බන්ධයෙන් මේ මහ බැංකු ප්‍රකාශනයේ Employees Provident Fund Statement of Income and Expenses 2022 වසරට අදාළ මේ ඒ ගිණුම් ප්‍රකාශනය මම හැන්සඩ් වාර්තාවට ඇතුළත් කරන ලෙස ඉල්ලා සිටිමින් මේ සභාවට ඉදිරිපත් කරනවා. දැන් අර ආකාරයට අර ආරක්ෂිත අරමුදලින් උත් මුදල් ලබාගෙන සේවකයන්ට වඩා යහපත් ප්‍රතිලාභයක් ලබා දීම මේ අපි අලුතෙන් යෝජනා කරන දෙයක්ද? කිසිසේත්ම නැහැ. 2013 වසරේ මේ ආකාරයටම බිලියන 3.7ක් ඒ වෙනකොට අජිත් නිවාඩ් කබ්බාල් මෙතුමා මහ බැංකුව
අධිපතිතුමාට විනාඩි 2ක් කාලයක්.
විනාඩි 8ක් ගත වුණාද?
විනාඩි 6යි තියෙන ඔබතුමා මන්තුමා.
විනාඩි 10ක් තියෙනවා කියලා කිව්වනේ මම දැන් උතන්ට.
විනාඩි 6.
එතුමා මට විනාඩි 10ක් තියෙනවා කියලා කිව්වා. දෙදී බිලියන 3.7ක් ඒ ආකාරයට අර ආරක්ෂිත අරමුදලෙන් අරගෙන සේවකත්ව සාධක අරමුදලට වැඩි ප්‍රතිලාභ දීම සඳහා පාවිච්චි කළා තියෙනවා. ඒ වගේම 2012 වසරේදී, ඒ වගේම 2018 වසරේදී කුමාරස්වාමි මහබැංකු අධිපතිතුමා. ඒ නිසා ඉතා පහසුවෙන් කරන්න පුළුවන් දෙයක් තමයි මේ අය නොකර මේ අසීරු අවස්ථාවේදී සේවකයන්ට ලබා දීම සඳහා සේවක අත්සාධක අරමුදලේ වැඩිපුර ආදායම් ලැබලා බිලියන 21ක් සේවකයන්ට නොදී රඳවගෙන ඉන්නවා. අපි ඔබතුමන්ලගෙන් ඉල්ලා සිටිනවා කරුණාකරලා මෙදිහත් වෙන්න. රජයේ බදු ගෙවල වියදම් පියවල අර දුන්න 109 අඩු කරයින් පස්සේ තව වැඩිපුර බිලියන 21ක් තියෙනවා. කරුණාකරලා ඒක ලබා දෙන්න, ඒ සේවක අත්සාධක අරමුදලේ ඒ දායකයන්ට ලබා දෙන්න කියලා අපි ඉතාම ඕනකමින් ඉල්ලා සිටිනවා. එතකොට දැන් මේ සේවකයන්ට 109ක් දෙනකොට අද අර පඩි සම්බන්ධයෙන් කතා කරන්න මහබැංකු අධිපතිතුමාලා ඇවිල්ලා හිටියා. ඒ අය කීයක් ගෙවා ගත්තද 2022 වසරේදී? 2022 වසරේදී ඒගොල්ලන්ගේ සේවක අත්සාධක අරමුදලට 129.27ක් ගෙවා ගත්තා. රටේ ජනතාවට දුන්නට වඩා 3 ගුණයකට වඩා ගෙවා ගත්තා. මේ අසාධාරණේ නවත්තන්න ඔබතුමාලා රජයක් හැටියට මෙදිහත් වෙන්නේ නැද්ද? දැන් මුදල් ප්‍රශස්තිකරණයේ යටතේ 2023 වසරේත් සේවකයන්ට දෙන්නේ 109යි. මේ රටේ වැඩ කරන ජනතාවට දෙන්නේ ප්‍රතිලාභ දෙන්නේ 109යි. හැබැයි දැන් 2023 වසරටත් මහා බැංකුව තමන්ගේ සේවක අත්සාධක අරමුදලට 19.5ක් ගෙවාගෙන තිනවා. එතකොට ඔවුන්ගේ අරමුදල අර ණය ප්‍රශස්තිකරණයට යටත් නැද්ද? ණය ප්‍රශස්තිකරණයට යටත් නම් උපරිම ලැබෙන්නේ ආදායම 12.5යි. මේ අය කාගේ මේ ජනතාවගේ බදු මුදලින්ද මේ 19.5ක් ගෙවාගන්නේ? එමෙතුමනි කරුණාකරලා සොයා බලන්න. රටේ වැඩ කරන ශ්‍රමය හෙළන ආදායම උපදවන ජනතාවකට එක විදිහකටත් මේ මහ බැංකුවේ නිලධාරි පැලැන්තියක් 109 පඩිය 116ට වැඩි කරගත්තු සේවක අත්සාධක අරමුදලේ අධිකාරිතුමා 105 පඩිය 109ට වැඩි කරගෙන, ඊට අමතරව සේවක අත්සාධක අරමුදලකුයි විශ්‍රාම වැටකුයි දෙකම තියාගෙන මේ රට අනික් ජනතාවට නැති ප්‍රතිලාභයක්. සේවක අත්සාධක අරමුදල විතරක් විශ්‍රාම ගත්තම ලැබෙන ඒ ජනතාවගේ ඒ සේවක අත්සාධක අරමුදලෙන් මේ ආකාරයට මංකොල්ල කෑමට ලබා දීම සුදුසුද? දැන් මේ අපේ අධිකරණ ඇමතිතුමා පහුගිය දා ප්‍රකාශ කරලා තිබුණා මේ මහ බැංකුවේ මේ වැටුප් පිළිබඳ ප්‍රශ්නාවම මේ පාර්ලිමේන්තුවෙන් නීති සම්මත කළ යුතුයි කියලා. මේ රජයේ හා බැඳුණු ආයතනවල පුද්ගලයන් මෙසේ හිතූ මතේ තමන්ට වරප්‍රසාද දී ගැනීම වළක්ව ගන්න විජේදාස රාජපක්ෂ අධිකරණ ඇමතිතුමා. දැන් මේ මහ බැංකු පනතාවේ කවද්ද ඇවිල්ලා? තාම මාස 6ක් නැහැ, ගිය අවුරුද්ද සැප්තැම්බර් මාසෙ. අනිත් දෙයියනේ අපි ඒ වෙලාවේ කිව්වා මේක කරන්න එපා කියලා. ඔව්, ස්වාධීනත්වයේ ප්‍රශ්නයක් නැහැ මුල්ලමේ ප්‍රතිපත්ති සම්බන්ධයෙන්. හැබැයි මේ රටේ රජයකට ආර්ථිකය මෙහෙවන්න බැරි වෙන විදියට දැන් අද උන් පෙන්නලා තියෙනවා උන් ස්වාධීනත්වය කා වෙනුවෙන්ද රට වෙනුවෙන්ද යොදාගන්නේ, තමන්ගේ පෞද්ගලික වැටුප් වෙනුවෙන්ද යොදවගන්නේ කියලා. දැන් මේ ජනාධිපතිතුමා පෞගේ දවසේ ප්‍රකාශ කළා තිබුණා පෞගේ මාස 14 තුළ නව නීති 42ක් ගෙනාවා කියලා. අපිට අහන්න වෙනවා ඒ නීතිවල මොනතරම් වැරදි තියනවද කියලා. දූෂණ විරෝධී පනත සම්මත කරා, ක්‍රියාත්මක කරන්න බැරි වුණා, ආය සංශෝධන ගේන්න වුණා. දැන් ඔබතුමාලා අර මාර්ගගත ඒ පනත සම්මත කරා. දැන් ඇමතිතුමාම කියනවා කැබිනට් මණ්ඩලයට සංශෝධන ඉදිරිපත් කරා කියලා. ඉතින් දෙයනේ මේ පාර්ලිමේන්තුවට බැරි නම් අපි පාර්ලිමේන්තුවට විතරක් නෙවෙයි දෝෂය
දක්වන්නේ
නීතිපතිතුමාට බැරි නම් පනතක තියෙන ව්‍යවස්ථානුකූලභාවය ගැන දැන් ඒ මාර්ගගත ඔන්ලයින් පනතේ වගන්ති 55යි 34ක් ව්‍යවස්ථාවට පටහැනි. මහ බැංකු පනතේ වගන්ති වලින් 3/1ක් වගන්ති 30 ගාණක් ව්‍යවස්ථාවට පටහැනි. ශ්‍රේෂ්ඨාධිකරණයේ කියනවා 3/2ක බහුතරයක් ඕනේ, සමහර මේවට ජනමත විචාරණයකුත් ඕනේ කියලා. ඉතින් මේ කාරණාවල් ඉෂ්ට කරන්නේ නැත්තම් මේ ආකාරයට නම් අපේ අලුත් අනපනත් සම්මත කරන්නේ මේ සම්බන්ධයෙන් මැදිහත් වීමක්. මේ අදාළ නිලධාරීන් නීතිපති දෙපාර්තමේන්තුව තමන්ගේ යුතුකම ඉෂ්ට කරන්නේ නැත්නම් කවුරු හරි වග කියන්න කෙනෙක් ඉන්න ඕනේ නැද්ද? මෙහෙමනම් පනත් සම්මත වෙන්නේ, සම්මත කරන පනත ගැන අධිකරණ ඇමතිතුමාට මාස 6ක් යන ඉස්සෙල්ලා කියන්න වෙනව නම් අලුත් පනත් ගේනවා, අලුත් සංශෝධන ගේනවා කියලා. අපි මේ මහජනතාවගේ බදු මුදල් නාස්ති කරමින් මේ පාර්ලිමේන්තුව පවත්වන්නේ යමේ අර ප්‍රතිඵලයේ කුමක්ද? ඒ නිසා අපි ඉතාම ඕනකමින් ඔබතුමාලගෙන් අහන් ඉල්ලා සිටිනවා කරුණාකරලා, මේක රජයේ හෝ විපක්ෂයේ පිළිබඳ ප්‍රශ්නයක් නෙවෙයි, සේවක අත්සාධක අරමුදලේ මුදල් ආයෝජනය කළ උපයෝග බිලියන 21ක් තියෙනවනම් මේ රටේ වැඩ කරන ජනතාවගේ ගිණුම් වලට බැර නොකර කරුණාකරලා ඒක මේ රටේ ජනයාගේ ඒ අර්ථසාධක අරමුදල් වලට බැර කිරීම සඳහා මැදිහත් වෙන. මේ අපි මහ බැංකුවේ ගිණුම් මතේ තියාගෙන කතා කරන්නේ. හිතුමතේ කතා කරන්න ඕනේ නෙවෙයි. ඒ නිසා කරුණාකරලා මේ සඳහා මැදිහත් වෙන්න. ඊළඟට ඔවුන්ගේ ගිණුම් වලට 29.27% ක ප්‍රතිලාභ ගෙවා ගන්නවා නම් මහ
බැංකුවේ
අවසන් කරන සේවක අර්ථසාධක අරමුදල ආයෝජනය කළා එතරම් ආදායමක් ලැබලා තිනවද නැත්නම් ඔවුන් ඒ නීති වලට පටහැනිව ගිහිල්ලාද ඔවුන්ගේ වරප්‍රසාද තව තවත් ලබා ගන්න කියන කාරණේ ගැන සොයා බලන්න. මේ සඳහා පක්ෂ ભેදයකින් තොරව මෙදිහත් වෙන ලෙස ඉල්ලමින් මම මගේ අදහස් දෙකීම අවසන් කරනවා. කාලය ලබා දුන්නට ඔබතුමාට බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරු මන්තුමනි.